मंगलम। अनंत उपकारी परमात्मा श्री विचराग प्रभुना शासन में आपने महापुरुषों आ ग्रंथों आलंबन मिलू है। ये ग्रंथों अभ्यास प्रमाण थोड़क तत्व की विचारणा करिए। आपो आत्मा अनादिकाल जे मोहने परवश छे एने बदले मोहने जीतवानो प्रयत्न करनारो बने, जेने कारणे आत्मानुं कल्याण थाय। ए पापना उदी जेम दुख आवे एम पुण्यना उदी सुख आवे, पण ए सुख के दुख बेमन एके आपणुं स्वरूप नथी। पापनो उदय होय तो संसारनी बधी तकलीफो उभी थाय, અને પુણ્યનો ઉદય હોય તો સંસારની અનુકૂળતાઓ મળે। હવે સંસારની અનુકૂળતાઓમાં પણ આ જીવ અંજાઈ જાય તે છેડ ડૂબે, એટલે પુણ્ય કારનારું છે આવું નહીં સમજવું। પુણ્ય સાનુકૂળતાઓ આપે, જે માનવનો ભાવ આવે, આંખ કાન નાક સાજા તાજા આપે, શરીર નિરોગી આપે। હવે આ નિરોગી મળ્યા પછી જીવ વધારે ભોગમાં જાય છે કે વધારે યોગમાં જાય છે એ વાત બહુ મહત્વની રહેશે। એટલે પુણ્યથી જીવ સંસાર કરી શકતો નથી, પણ સામગ્રી મળી હોય અને સદુપયોગ કરવો હોય તો થઈ શકે। એ દ્રષ્ટિએ પુણ્યનો આપણે વિરોધ નથી કરતા, પણ અંતે પુણ્ય પણ બેડી છે, બંધન છે, છોડીને જવાનું છે। એટલે નિર્જરા જેટલી આત્માના ગુણને પ્રગટ કરનારી છે એટલું પુણ્ય આત્માના ગુણને પ્રગટ કરનારું નથી। મારી સમજાણી ગઈ? આ રીતે થોડી દ્રષ્ટિ બદલો અને પાપ અને પુણ્ય બંને કર્મમાંથી દ્રષ્ટિ બહાર કાઢી અને આપણે નિર્જરા અને સંબર એમાં દ્રષ્ટિ સ્થાપિત કરીએ, જેથી આપણો આત્મા ચોખ્ખો બને। અંદર છે ચોખ્ખો, પણ ઉપરના કર્મના આવરણથી મેળો બનેલો છે। એ મેલ નીકળી જાય તો અંદરની ચોખ્ખાશ પ્રગટ થાય। આ બધી મહાપુરુષોના ગ્રંથો બનાવવાની પાછળ આ જ એમનો આશય છે। હવે એમાંથી આપણે ગઈકાલ સુધીમાં ત્રણ દ્રષ્ટિનો અભ્યાસ કર્યો, બરોબર? મિત્રા, બલા, તારા અને બલા। આજે ચોથી દ્રષ્ટિ આવે છે દીપ્રા। દીપ્ર શબ્દનો દેદીપ્યમાન। આમ આપણો આત્મા થોડો મોહ પાટલો પડે એટલે અંદરથી દેદીપ્યમાન બને, પોતાના ગુણો પ્રગટ થવાના ટાઈમ પાકે તો શરીર પરિણામમાં તેજ વધારે આવે। સૂર્યનો ઉદય થાય ત્યારે તો સૂર્યનો પ્રકાશ પથરાય, પણ સૂર્યનો ઉદય થયા પહેલા પણ ચારે બાજુ થોડું અજવાળું થઈ જાય, એમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલા જ થોડું આ જીવમાં અજવાળું થાય। આ ચોથી દ્રષ્ટિનો આવો પ્રતાપ છે। એને સંસાર અસાર લાગે, દુઃખારી લાગે, સંસારને તજવાના ભાવ જાગે, અને સંસારમાંથી આપણને તારનાર જો કોઈ હોય તો આ વિતરાગ પ્રભુનું શાસન જ આલંબનરૂપ છે, તો એના ઉપર દ્રઢ વિશ્વાસ થાય। એટલો બધો અત્યંત પ્રેમ વિશ્વાસ કે જીવને એમ થાય કે અનંત પુણ્ય મળ્યું છે, જો હું એને જરા સફળ નહીં કરું તો ફરી આનંદ કાળે આ મળવાનું નથી, એટલે એના ઉપર અવિચળ રાગ થાય, પ્રેમ થાય અને જીવનમાં લાવવાનું જીવને મન થાય। પોતાના શરીર કુટુંબના આજુબાજુના સંજોગો પ્રમાણે ભલે પોતાના જીવનમાં લાવે, પણ નક્કી કરે મનમાં કે આ તારનારું આ તત્વ છે, ગમે તેમ કરીને હું એને મારા જીવનમાં ઉતારું। આવી એમાં દીપ્યમાન દ્રષ્ટિ, જાજલ્યમાન દ્રષ્ટિ, આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો સજાગ દ્રષ્ટિ, કઈ દ્રષ્ટિ ગયા? ચોથી। અને એવો જીવ સજાગ બને કે મોહના ભાવમાં ક્યાંય ગફલત ન થઈ જાય, ભૂલ ન થઈ જાય, ન કરવાનો રાગ થઈ ન જાય અને ન કરવા જેવો દ્વેષ થઈ ન જાય, મારો આત્મા ક્યાંય ડૂબી ન જાય, એની એને સતત જાગૃતિ રહે, હવે એ વિશેની થોડી વાત હું આમાં ગાથા પ્રમાણે સમજાવું છું, પણ મગજમાં સમજી લો કે આ ચોથી દ્રષ્ટિ એ સમ્યક્ત્વ આવ્યા પહેલાની ભૂમિકા, સમ્યક્ત્વ આવ્યા પહેલાની ભૂમિકા. જેમ આપણે દરિયા કિનારે જઈએ ને તો દરિયામાં પડીએ ત્યાં તો પાણીના હિસાબે ઠંડક આવે, પણ દરિયા કિનારો આવવાનું શરૂ થાય ને, બોલો બાકીનું, ત્યાંથી ઠંડક ચાલુ થઈ જાય. એમ આ ચોથી દ્રષ્ટિ પૂરી થશે એટલે જીવને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થશે, અને સમ્યક્ત્વ ગુણ આવવાની આમાં તૈયારી છે. એ આપણે સમ્યક્ત્વ કેમ પામીએ અને આ પરમાત્માનું મળેલું શાસન એને કેમ વફાદાર રહી એમાં લઈ લઈને રહીએ એવી આમાં બધી વાત છે. કઈ દ્રષ્ટિ? એવું છે, સંસારનું જે પુણ્ય છે એ સગવડતા આપનારું છે, પુણ્ય સાનુકૂળતા આપે. હવે સાનુકૂળતામાં જો જીવ સજાગ ના રહે, સમજો ભાઈ, તો વધારે ડૂબે પણ એ છે. સગવડતા વાળો સંસારમાં તમે જો હાટલી વાળો હોય એ ક્યારેય દેવાળું નહીં કાઢે, કરોડપતિ હોય એ ધંધામાં દેવાળું બી કાઢે અને 5 કરોડ કમાય ખરો. એની લાઈન જો બરાબર હોય, ધંધો બરાબર હોય તો કરોડ વાળો 5 કરોડ કમાય, અને કરોડ વાળો ખોટું સાહસ કરવા જાય તો વધારે દેવાદારી એ થાય. એમાં સંગની પંચીનો ભાવ આના જેવો છે. જો ધ્યાન રાખીએ અને કર્મ ખપાઈએ તો મુખથી આ જ જાય. સંગની પંચીની એકિંદી ન જાય, વિકલિંદી ન જાય, અસંગની ન જાય, સંગની જાય. અને જો સંગની ધ્યાન ન રાખે અને બીજા ખોટા ભાવમાં જાય તો સાથે નરકમાં સંગની જાય. એકિંદી, બેઇંદી, ત્રેઇંદી, ચૌરીની એકે નરકમાં ના જાય. ચૌરીની સુધીના જીવો 7 નરકમાંથી 1 પણ નરકમાં ના જાય. અને આ સંગની જીવ 7 નરકમાં જાય, 12 દેવલોકમાં જાય અને મોક્ષે જાય. સંગનીનો ભાવ જોખમી છે. હવે સમજાઈ ગયું? શું કરવું શું ના કરવું એ આપણે વિચારવાનું છે. અને આમ વ્યવહારથી સમજાયું છે કે જેની પાસે ઘણો પૈસો હોય એમાં બહુ વ્યવસ્થિત ધંધો કરજો, એક કમાય તો હાટલી વાળો ના કમાય. અને ઘણો પૈસો એ વિયુગ વખત ધંધો કરે તો દેવાદારી એ જ થાય, ઉઠામણું એ જ કરે, પેલો ઉઠે નહીં કોઈ દાડો, કારણ એટલી આવક જ ના હોય અને એટલી માટે દેવું ના હોય. તો આપણને આ ભાવ મળ્યો છે એ સંઘની પંચીંદીનો મળ્યો છે. જો વિવેકપૂર્વક ચાલીશું અને મોહને જીતીશું તો 2-5 ભાવે મોક્ષે આ જ જીવ જાય. અને જો વિવેક ચૂકીએ અને જુગાર ને પાના ને માંસાહાર ને પરસ્તી ગમન આવા પાપોમાં જોડાઈએ તો આ જીવ 7 નરકમાં જાય. પેલું મગજમાં તમારે કઈ બોલવું કે જો વચ્ચે ના કહેવા જેવું હોય પૂછવા જેવું તો મારી વાત સ્વીકારી લેવાની. 2 રસ્તા છે, તમારે ક્રોસ કરવો હોય તો છૂટ છે. સાહેબ કેવી રીતે સમજાવો તો વધારે સમજાવું. અને સમજાય એવું છે કે બુદ્ધિશાળી માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો પોતે તરણ બીજાને તારે, અને બુદ્ધિશાળી માણસ બુદ્ધિનો દુરુપયોગ કરે એ ડૂબે. ઓછી બુદ્ધિવાળો લાંબા તર્ક ના કરે. એટલે એકિંદી, બેઇંદી, ત્રેઇંદી, ચૌરીંદી આ બધા ઓછી બુદ્ધિવાળા જીવો, સંજ્ઞા ઓછી છે. એટલે ક્યારેય બધો લાંબુ એ સાહસ કરે નહીં અને કોઈને વીછી છે. આમ ઝેરીલો ગણાય ને તો તમને ડંખ મારી, 1 ને 2 ને 4 ને ડંખ મારે. આપણે જો ગુસ્સામાં આવી જઈએ અને શક્તિ હોય તો બધું બંદૂકથી 500 ને મારી નાખીએ. એટલે માનવનો જીવ દયાળુ પણ છે, હિંસક પણ છે. હવે કઈ બાજુ એનું વર્તન વૃદ્ધિ પામે છે એના ઉપર એનું કરતર થાય છે. એટલે સંગની પંચીના ભાવવાળા જીવો જ મોક્ષે જાય, અને સંગની પંચીના જીવો જ સાત નરકમાં જાય. શાસ્ત્રમાં આવું પાઠ આવે છે, કમ્મે સુરા ધમ્મે સુરા, અને ધમ્મે સુરા એ કમ્મે સુરા. દ્રષ્ટિ અવળી મળી જાય તો કર્મ અસુરી થઈ જાય, દ્રષ્ટિ જો સવળી મળે તો ધર્મમાં સુરી થઈ જાય. અને અનુભવથી બી સમજાય છે કે આ સંસારની પોઝિશન છોડીને સાધુ થતા હોય, દીક્ષા લેતા હોય, આત્મસાધના કરતા હોય તો સંઘની પંજીના જીવો જ કરે. એકેથી વિકલીનથી સાધુ થાય? ગોતી લેવા નીકળે ના નીકળે. અને એક સંઘની પંચીની જ બંદૂક તરવા ઉપાડે, બોમ્બ મારે, બોમ્બ કોણ મારે? એકની વિકલીની મારે. એટલે આ જીવ જો અવળા માર્ગે ગયો તો વધારે વધારે પતન પણ પંચિંદીનું થાય, અને જો સવળા માર્ગે જાય તો વધારે વધારે ઊંચા માર્ગે આ જીવ ચડી શકે. એટલે આટલી વાત સમજાવું છું કે આપણે બધા સંઘની પંચિંદીનો ભાવ પામ્યા છીએ, એટલે જોખમી ભાવ પામ્યા છીએ. કેવો ભાવ? જો જાય લક્ષ્યા તો બધા કરે નીચે વધારે જવાનું છે, અને જો સારી રીતે ચાલીશું તો સૌથી ઉપર પણ આ જ જીવ જશે. એટલે આ બધી દ્રષ્ટિ ભણાવવામાં આવે છે. એમાં દીપરા દ્રષ્ટિની થોડી વાત કરી આજે. દીપરાનો અર્થ દેદીપ્યમાન દ્રષ્ટિ. મેં બે દાખલા તમને હમણાં આપ્યા કે સૂર્યનો ઉદય થાય ત્યારે તડકો પથરાય, પણ સૂર્યનો ઉદય થયા પહેલા હાવ અમાવાસ્યા જેવું અંધારું નથી હોતું, કંઈક એનો આછો પ્રકાશ હોય છે. એમ સમ્યક તો પાંચમી દ્રષ્ટિ પામે ત્યારે આવશે, પણ એની પહેલા આ ચોથી દ્રષ્ટિમાં જીવના વિચારો આમ ઊંચી જાતના થાય એ વાત સમજાવે છે. આમાં એ વિચારો જ બદલવાના છે, વર્તન ને વાણીની વાત તો પછી છે. પણ વિચારો જેના સારા થાય એની વાણી કાયમ વિવેક વાળી જ હોય, અને વિચારો જેના ખરાબ હોય એને વાત કરતા કલાક ગાળો આવે, અપશબ્દ આવે. સમજો ગામડિયા માણસો જેને બહુ વિવેક બુદ્ધિ ના હોય એ વાત કરતા કરતા હાથ ગાળ બોલતા હોય, અસભ્ય શબ્દ બોલતા હોય. આવું બને કે નહીં ભાઈ? એટલે જેના વિચારો ઊંચા એની વાણી અને વર્તન પ્રાય ઊંચું જ હોય, અને જેના વિચારો હલકા એની વાણી અને વર્તન પ્રાય હલકું હોય. તો આ ગ્રંથ આપણા વિચારોને પવિત્ર કરવા માટેના છે. આમાં કઈ ત્યાગ કરવાનો, તપ કરવાનો, ઉપવાસ કરવાનો એવું હમણાં નથી શીખવાડતા કે તમે વિચારો બદલો. જે સંસારની વાતો અસાર છે, આત્માને ફસાવનારી છે, એને તમે બહુ મહત્વ ના આપો અને વૈરાગ્ય તરફ આગળ વધો. આટલી જ વાત કહે છે કે જેનાથી વૈરાગ્ય આવવાથી કાળાંતરે આપણે આપણો આત્મા વિતરાગ બને. રાગ અને દ્વેષ એ સંસારમાં ફસાવનારા છે. મારે કંઈક સમજે એમ આપણે સમજાવે છે. તો હું ચોથી દ્રષ્ટિ ચાલુ કરું છું. યોગ દ્રષ્ટિ ચોથી કહીજી, દીપરા ત્યાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથી જી, દીપ પ્રભાસમ જ્ઞાન મનમોહન જીનજી, મીઠી તારીવાણ. ચોથી દ્રષ્ટિ નામ યોગ દ્રષ્ટિ નામ દીપરા. ત્યાં ન ઉત્થાન, દીપરા નામની દ્રષ્ટિમાં જીવ આવે ત્યારે ઉત્થાન નામનો દોષ હોતો નથી. ઉત્થાન અર્થ ઉઠી જવું. ઉત્થાનનો અર્થ શું થાય? ચિત્તનું ઉઠી જવું. જેમ પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યાં આપણું ચિત્ત બીજા ભાવમાં જાય, આ ભણતા હોઈએ ત્યાં આપણું ચિત્ત ભણવા સિવાય કોણ આવ્યું, કોણ ગયું, કોણ ઉભું થયું એમાં જાય. આ નામ ઉત્થાન દોષ. જે કામમાં જોડાયા એક કામમાંથી ચિત્તનું ઉઠી જવું એ બીજા ભાવમાં જવું. હવે જેને સમ્યક્ત્વ પામવાનો કાળ નજીક આવ્યો અને જેનો આત્મા થોડો મોહદશાથી નરમ પડ્યો એને બીજું કંઈ ગમે જ નહીં, જૈન શાસનની અને ધર્મની વાત જ ગમે, એને ધર્મની વાત સાંભળવાનો ટાઈમ આવ્યો હોય તો ચિત્ત બીજે જાય એટલે ઉત્થાન નામ દોષ ના હોય. પણ ધ્યાન રાખવાનું કેટલો સાંભળવા આવવાનું, દિવસો જો ઓછા હોય આપણા, કોઈક હિન્દુસ્તાનથી વક્તા આવ્યા હોય તો તત્વ સાંભળવાના દિવસો આવે. અને એમાં આપણે 4 દાડા 5 દાડા હોય, એક બે દાડો રજા પાડીએ અને ત્યાં 2-3 દાડા આવીએ, એમાં આડા આવડે જોયા કઈ કોણ આવ્યું કોણ ગયું. એટલે આપણું ચિત્ત આ તત્વજ્ઞાનને બદલે લોકોની હાજરી લેવામાં જ જતું રહે, એટલે આપણે ગુમાવી બેસીએ. એટલે જેને આ યોગ દશા ગમી ગઈ છે અને પોતાના આત્માને યોગી બનાવવાની ભાવના છે, ભલે આ ભવે ને બીજા ભવે, એના સંસ્કાર મેળવવા માટે આવી વાતોમાં ચિત્તને બરાબર પરોવી દે, ચિત્તને જરાય બીજે મૂકે નહીં, નજર ક્યાંય બીજે નાખે નહીં, ચિત્ત જાય. એ આપણા આંખ પરિણામ જોવા જઈએ અને બીજું કઈ દ્રશ્ય દેખાય તો આપણા વિચાર એ બાજુ જાય, દ્રશ્ય જ બીજી બાજુ નહીં જોવાનું નહીં. કારણ કે આ યોગની કથા આપણા આત્માને યોગી બનાવે એવી છે, એમાં ચિત્ત ના પરોવીએ કે જેથી કલ્યાણ થાય. એટલે મહાપુરુષો આ દ્રષ્ટિમાં આવે ત્યારે એમાં ઉત્થાન નામનો દોષ ના હોય. ઉત્થાન ચિત્તનું ઉઠી જવું, ચિત્તનું બીજે જવું, બરોબર છે. અને આમે તમે જો નાટક જોવા ગયા હોઈએ, સિનેમા જોવા ગયા હોઈએ, તો બાજુની સીટ વાળો ઉઠે બીજો આવે ને તો આપણને ખબર ના પડે બાજુની સીટ વાળો કેમ, આપણું ચિત્ત તો ખેલ ચાલતો એમાં જ હોય. એક સેકન્ડ વચ્ચે કોઈક વાત કરાવે ને તો એને કે બે આમાં ઉભા જોવા દીધા પછી વાત. હવે ત્યાં કેવું ચિત્ત ચોટેલું છે, આજુબાજુમાં શું થાય છે એમાં જોવાની મન નથી. એમ મહાપુરુષોની બતાવેલી આ કથામાં ચિત્ત એવું પરોવાય કે જરાય એને બીજે ચિત્ત નાખવાનું મન ના થાય. ઉત્થાન સમજાણું પ્રાણાયામ તે ભાવથી, અને પ્રાણાયામ નામનું યોગનું અંગ ચોથું એ આજીને ભાવથી પ્રાપ્ત થાય. પ્રાણાયામ કોને કહે બીજી કાઠામાં આવે છે ને ત્યાં હું સમજાવું છું કે આપણો આત્મા એમાં લયલીન બને એવું આવશે. અને દીપ પ્રભા સમજ્ઞાન અને એનું આ દ્રષ્ટિમાં આવ્યા પછી જે સમજણ જ્ઞાન બુદ્ધિ એ દીવાના જેવો પ્રકાશ આપનારી બને, જેમ દીવો અંધારાનો નાશ કરે અને પ્રકાશ આપે એમ આ દ્રષ્ટિમાં આવેલા જીવનું જ્ઞાન અને જીવને સજાગ બનાવે, જાગતો બનાવે. આ કરાય આ ન કરાય, અહીં જવાય અહીં ના જવાય, આવું બોલાય આવું ના બોલાય, આમ એટલી બધી વિવેક બુદ્ધિ ઉગાડી આપે જેનાથી મોહની વૃદ્ધિ થાય. જ્યાંથી એ બધી ચેષ્ટાઓ બની અને જ્યાંથી મોહનું શમન થાય એવી ચેષ્ટાઓ આ દે, આ બધું એનામાં વિવેક બુદ્ધિ આવી આવે એમ કહીને છેલ્લે કે જે મનમોહન જીનજી, હે પરમાત્મા મારા મનને મોહ પમાડનારા અને મારા મનને આંચનારા એવા હે પરમાત્મા મીઠી તારી વાણ, તમારી વાણી એટલી મીઠી છે કે અનંત ભવોમાં કોઈ ભવમાં મળી નથી, આ ભવમાં મને મળી છે એટલે મને એના ઉપર એટલો પ્રેમ લાગ્યો છે કે હું સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું, ગાયા જ કરું. વાત સમજાય છે. આવી જીનેશ્વરની વાણીની કેસેટ બનાવો, જયારે બનાવતા હવે એ કથાની કેસેટ શું કરવા ફાયદો આપણે. જીનેશ્વરની વાણી છે એ આપણને તારનારી છે, કારણ બોધે વિતરાગ છે અને વિતરાગ ભગવાને જે માર્ગ બતાવ્યો એ આત્માને વિતરાગ બનાવવાનો માર્ગ. પેલા ભૂખ લાગી છે બરાબર કે મારે આ સંસારમાંથી વિરક્ત થઈને વિતરાગ બનવું છે, કારણ વિતરાગ જો બનીએ તો જન્મ જરા મરણના કોઈ ફેરા આવે નહીં. જેટલા જીવો મોક્ષે ગયા એમાં કોઈ જીવ કોઈ ભાવમાં હવે જન્મ ભરા નથી, અને જન્મ ના આવે એટલે મરણ ના આવે, જન્મ ના હોય એટલે ઘડપણ ના આવે. આવે જન્મ આવે એને ઘડપણ આવે, જન્મ આવે એને મરણ આવે. ઘડપણ હોય એટલે લાકડી લઈને ચાલવું પડે, શરીર ઠેકાણા વગરનું બની જાય, ખાધું પચે નહીં અને અનેક જાતના રોગો પેદા થાય. અને મરણમાં બધું સેંકડો વર્ષ મહેનત કરી જમાયું હોય પૈસા કમાયા હોય, પેઢી જમાઈ હોય, ઘર જમાયું હોય, કુટુંબ ઉત્પન્ન કર્યું હોય, બધાને છોડી જવાનું. 6 વર્ષની મહેનત કરી, બોલો બાકી, જે જમાયું એમાંનું એક છોકરો ભેગો નહીં લઈ જવાનો. એટલે મરણ નથી નજીક આવ્યું ને, શ્વાસ થી દુઃખ નથી લાગતું, પણ જયારે મરણ નજીક આવે ત્યારે જીવને દુઃખ થાય. પણ આંખ નીચે જાય એટલે બહુ ખબર ના પડે. શું ખોટી વાત છે? આપણે ખાલી એક અઠવાડિયું 10 દાડા ઘર છોડીને, ઘરના પરિવારને છોડીને બહારગામ જવું પડે કોઈ કારણે, તો એ મન જરા માનતું ના હોય. માત્ર જે ગામ જવું છે એ દેશ જોવાની ઉમેદમાં પેલું દુઃખ દેખાતું નથી. હમણાં અહીંથી હવે જયારે રશિયા જવાનું થાય કે જાપાન જવાનું થાય તો નવો દેશ જોવા મળે એની ઉમેદમાં આ ઘર છોડી જવું પડે છે, એ આપણને જયારે દુઃખ લાગતું નથી. પણ જે ઘરમાં રહ્યા હોય બાકીના, એમને પૂછો કે આપણે જઈએ એમનો વિયોગ કેટલું દુઃખ લાગનારો બને છે. એને જાપાન નથી જવાનું, આપણે જવાનું છે. આપણે હોશમાં છીએ, પેલા હોશમાં નથી. વાત બરાબર નથી મારી? તમને મૂકવા એ આવે પણ બધા એ રોતા હોય, બોલો. અને આપણે હોશમાં હોઈએ એટલે હોશ બીજા દેશમાં જઈએ એની છે. બાકી આ ઘર છોડી જવું ગમતું નથી. તો હવે જયારે ક્યારેક આ કુટુંબી માણસો મળે નહીં એવી દશામાં જવાનો દિવસ આવે, અને પછી મહેનત કરીને જમાયું હોય એ છોડીને જવાનું. કમાયા હોઈએ, ઘર લીધું હોય, ગાડી લીધી હોય, સારી ઘરની સજાવટ કરી હોય, અને એને છોડીને જવાનું. એટલે તો હવે જયારે અવસર આવે ને ત્યારે ખબર પડે. બહુ કહેવાનો કોઈ અર્થ નથી. એટલે મહાપુરુષો કે મરણ જ ના આવે, બોલો, એવી દશા મેળવો તો આ જ ઉપાય છે કે વૈરાગ્યમાં જીવને લાવવો અને સંસારી ભાવમાં આસક્તિ ભાવ ઓછો કરવો, તો જ આ જીવ મુક્તિની નજીક પહોંચે. એટલે આ દ્રષ્ટિ આપણને આવું સમજાવે છે. અને પ્રાણાયામ કોને કહે એ સમજાવે છે કે બાહ્ય ભાવ રો રે છકૈયાજી પૂરક અંતર ભાવ કુંભક થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ જીનજી મનમોહન જીનજી મીઠી તારી વાણ. જો આ શરીરમાં જે ખરાબ વાયુ હોય, બોલો, એને બહાર કાઢવો, એને કઈ રેચ કહો, અને સારો વાયુ ભરવો એને કહેવાય પૂરક. અને સારો વાયુ જે ભર્યો એને આમ સંગ્રહી રાખવો, એનો સંગ્રહ કરવો એને કહેવાય પૂરક. રેચક, પૂરક અને કુંભક. લોકો હાજે જમીને અહીં હિન્દુસ્તાન, અહીં તો ટાઈમ નથી, પણ હિન્દુસ્તાન લોકો હાજે જમીન ફરવા જાય. ટાઈમ શું છે હાજે? અને એમાં ગામને ભાગોળે જો નદી હોય ને તો નદી કિનારે જાય, નદી કિનારામાંથી એમાં આટા મારે. એમાં શું ફાયદો? તો કે શરીરમાં ભરાયેલો જે ખોટો વાયુ ગેસ એ નીકળી જાય ચાલવાથી, અને નદીના કિનારાની ઠંડી અને સુકારી હવા શરીરમાં દાખલ થાય, અને હવા ભરેલું શરીર ઘરે લઈને જાય એટલે હવા અંદર રહે સુકારી. રેચક, પૂરક અને કુંભક. નામ બોલો. એટલે જે ખરાબ વાયુ ઘરમાં ગંદો વાયુ ભરાણો હતો એને રેત લગાડ્યો, એટલે જુલાબ લગાડ્યો, અલગ કાઢી નાખ્યો, અને નવી સારી હવા બોલો શરીરમાં ભરી એટલે પૂરક. અને ભરેલી હવાને હવે સંગ્રહી રાખવાની, કાઢી નહીં નાખવાની, એનું નામ કુંભક. આ 3 પ્રાણાયામ કહેવાય છે. તો જેમ શરીરને હાચવવા આપણે નદી ભરવા જઈએ નદી કિનારે, અને એમાં આવી રીતે ખરાબ વાયુ કાઢીએ અને સારો વાયુ ભરીએ, એવી રીતે આ મંદિરમાં જઈએ તારે વિચાર પરમાત્માની સામે તો સંસારના મોહના વિચારોને કાઢવાના, અને વૈરાગના વિચારોને અંદર ભરવાના.
વૈરાગના વિચારો ભરવાના
એ પૂરક. અને ઘેર જઈએ તો વૈરાગના વિચારો થી આપણું હૃદય ભરપૂર હોવું જોઈએ. એને વિચારને હાચવવાના, રાગમાં નહીં અંજાવવાનું. એનું નામ કુંભ ક. આવી રીતે ભાવ પ્રાણાયામ નામનો યોગ આવે છે. ક્રમ યમ નિયમ આસન અને ચોથો પ્રાણાયામ. થોડું યાદ રાખજો, આ જૈન સિવાયના ઈત્વદર્શનમાં પણ આ બધા યોગો છે, આ યોગના ગ્રંથો છે. તો જો ગાથામાં બાહ્ય ભાવ રેચક અહીંયાથી, બાહ્ય ભાવ એટલે મોહજનક ભાવો, મને આ ગમે ને આ ગમે, જ્યાં ત્યાં નજર નાખીએ, જ્યાં જ્યાં હાથ નાખીએ, એ રેચક ભાવ, એ ભાવને કાઢી નાખવાના. શું કહે, એને રેચ લગાવ, જુલાબ લગાડવાનો, એટલે આત્મા મજા કાઢી નાખવાના. અને પૂરક અંતર ભાવ, અંદર હૃદયમાં ઉત્તમ ભાવોને ભરવાના. જેમ વાયુ સારો ભરીએ નદીનો ચોખ્ખો, અને ત્યાં બેસીએ જ્યાં ચોખ્ખો પવન આવતો હોય, ચોખ્ખી હવા આવતી હોય, બરોબર નદીએ, એમ અહીંયા પણ સારા ભાવોને ભરવાના. એનું નામ પૂરક યોગ. અને એને સ્થિર કરવા, એ જ વિચારોમાં રહેવું, એ વિચારોમાં ચલિત નહીં થવું, એનું નામ કુંભક. આવા પ્રકારનો આ યોગ, એનું નામ પ્રાણાયામ યોગ. હવે જીવનમાં આ યોગને પ્રાપ્ત કરવા જીવે પ્રયત્ન કરવો, એવી વાત આમાં સમજાવવામાં આવી છે. ત્યાર પછી ચોથી દ્રષ્ટિમાં આ જીવ જયારે આવે છે, ત્યારે ધર્મ એને એટલો બધો ગમી જાય છે કે મારા આત્માનું જો કલ્યાણ મારે કરવું હોય તો મારે જેટલો બને એટલો આત્માને ધર્મમય બનાવવો જોઈએ. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે જી જોએ દ્રષ્ટિનો મર્મ મનમોહન જીનજી મીઠીતા હરિવાન. ધર્મની ખાતર ક્યારેક પ્રાણોને છોડી દે, પણ પ્રાણની ખાતર ધર્મને ક્યારેય ના છોડે. તમને એક સામાન્ય દાખલો આપું, જયારે સીતાજીને ઉપર અગ્નિ પરીક્ષા કરવામાં આવી, બોલો, ત્યારે એક પણ સેકન્ડની રાહ જોયા વગર એમને એ અગ્નિમાં પ્રવેશ કર્યો ના, એના ચૈતન્યના પ્રભાવથી ભલે અગ્નિનું રૂપાંતર થયું, પણ ગયા ત્યાં અગ્નિમાં ગયા ને. એ ધર્મની ખાતર પ્રાણોનો ત્યાગ કરે, પણ પ્રાણોને બચાવવા ધર્મનો ત્યાગ ના કરે. આવામાં મહાપુરુષોના ઘણા દ્રષ્ટાંતો છે કે સંકટ સમય આવે તો એ ધર્મનો ત્યાગ ના કરે, પ્રાણનો જે થવું હોય એ થાય. આમ જે ગમે ત્યારે પ્રાણ જવાના છે તો અધર્મ કરીને શું કામ જઈએ. આવા ઉત્તમ આત્મામાં વિચાર હોય, અને આપણે ઘણા ઢીલા છીએ, તે થોડી તકલીફ પડે ને, બોલો, સૌથી પહેલો ધર્મ છૂટી જાય, સૌથી પહેલો એ છૂટે. એટલે અહીંયા ઊંધું લખે છે, આ ઊંધું છે કે આપણે ઊંધા છીએ એ તો આપણે સમજવાનું. શેઠ થોડુંક તાવ આવે કે મોડું વહેલું થાય, સૌથી પહેલું નોકરશીનું પ્રસ્થાન છૂટી જાય, રાત્રિ ભોજન ચાલુ થઈ જાય. પણ સંસારના કોઈ પણ વ્યવહારમાં મોડું વહેલું થાય વાંધો ના આવે, અને ધર્મ પહેલો છૂટી જાય. હવે જીવ કેવી રીતે સંસાર કરે, કો એ લખે છે, ધર્મની ખાતર પ્રાણોનો ત્યાગ કરે, પણ પ્રાણની ખાતર ધર્મનો ત્યાગ ના કરે. આવી આ દ્રષ્ટિનો મર્મ, જેનામાં આવી દ્રષ્ટિ આવે એનો આત્મા આટલો બધો સ્થિર થઈ જાય. શ્રીપાળ મૈના સુંદરીનો રાગ ઘણી વાર તમે સાંભળ્યો હશે, નવપદની ઓળીમાં સમજાવવામાં આવે છે ને. હવે મૈના સુંદરી એની બેન સુસુંદરી, બંને બહેનોને રાજાએ ઘણી ભણાવી ગણાવી હોશિયાર કરી, બરોબર. એમાં સુસુંદરીએ બાપના થોડા વખાણ કર્યા, એટલે સુસુંદરીને એની ઈચ્છા પ્રમાણે કામ રાજાએ કર્યું. મૈના સુંદરીએ કહ્યું, પિતાજી તમારી વાત બધી સાચી છે, પણ તમે કોઈને સુખી દુઃખી નથી કરી શકતા, કર્મ લોકોને સુખી દુઃખી કરે છે, તમે એમાં નિમિત્ત છો. તો કરતા કોણ છે? કર્મ. એ વાત રાજાને ગમી નહીં, એટલે રાજાએ એને જાણી બુજીને કુડિયા ભેગી ભણાવી. જાણી બુજીને પોતાની છોકરીને પોતાનું અપમાન થયું એટલે કોડિયા સાથે ભણાવી. હવે કોડિયા વરરાજા લઈને આવ્યા અને મૈના કહ્યું, બોલ હજી તું મારી વાત સ્વીકારે, હું કહું એમ થાય કે ભાઈ સત્ય આ નથી, હું કેમ સ્વીકારું? સત્ય જે કર્મ કરે તે થાય, તમે એમાં નિમિત્ત છો, સારું કરવા માંગે ખોટું થવા માંગ, પણ કરનાર તો કોણ છે? આપણું ભલું ભૂંડું કર્મ. હવે સિદ્ધાંત એને છોડ્યો નહીં, એટલે પિતાએ ગુસ્સામાં કોડિયાને પરણવાનું કીધું. તો એક સેકન્ડની પણ રાહ જોયા વગર આટલી ભરસભામાં એને એનો હસ્તમિલાપ કર્યો અને એનાથી લગ્ન કરીને વિદાય થઈ ગઈ. વાત તો સાંભળી જા. અને હવે આપણે ગમે એટલા સત્યમાં ઉભા હોઈએ, આવો સંકટ સમય આવે તો ફરી જઈએ, ખાલી જીવન ભર કેવી રીતે આવા કોડિયા કાઢશું? વિચાર તો થાય ને, પણ એ ઉત્તમ આત્માઓ પ્રાણની ખાતર ધર્મને ક્યારેય છોડતા નથી, ધર્મની ખાતર પ્રાણને છોડી દે. એમ જ થયું ને લગભગ. આવા આવા મહાપુરુષોના કઈ દ્રષ્ટાંતો છે, પછી ભલે એનું એની માન્યતા સત્ય હતી એટલે સારા ગુરુનો યોગ્ય મળ્યો, ઔષધિ મળ્યા, એનો કોટ રોગે પણ ગયો અને શ્રીપાલ મહારાજા બન્યા. ઉંબરાણા હતા ને પેલા, અને શ્રીપાલ મહારાજા બન્યા. પણ એ શ્રીપાલ મહારાજા છે એવું સમજી એ છોકરી પરણી નથી, એટલે એક જાતનો ધર્મ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ. એટલે આ દ્રષ્ટિ જયારે આવે છે ત્યારે જીવને ધર્મ ઉપર આટલો પ્રેમ લાગે છે કે મારા પ્રાણ જાય એનો વાંધો નહીં, તો મારો મારે લીધેલો ધર્મ છોડવો નથી. આટલો ધર્મનો રાગ કઈ દ્રષ્ટિમાં જાગે? ચોથી દ્રષ્ટિમાં. સૂક્ષ્મ બોધ તો પણ અહીંયાજી સમકિત વિન ન વિહોય, વેદ્ય સંવેદ્ય પદે કયો જી તેના વેદ્ય જોય મનમોહનજીની મીઠીતા હરિવાન. ભલે વૈરાગી છે, સમ્યક તો પામે એવો આ જીવ છે, પણ હજુ એને જીણો બોધ નથી, જ્ઞાન દશા ઉઘડી નથી. પણ સમ્યક તો પામે, સાધુ પાસે જાય અને કઈ શાસ્ત્ર ભણે પછી બોધ આવે. હજુ એક જાતનો એમના પ્રત્યેનો લગાવ છે, તણાવ છે, ખેંચાણ કે નહીં સત્ય આ છે, હું એને વળગી રહું. એનો જૂનો અભ્યાસ હજી સૂક્ષ્મ બોધ અહીંયા નહીં, હજી સૂક્ષ્મ શાસ્ત્રનો અભ્યાસ નથી, કારણ સમ્યક તો હજી આવ્યું નથી, હવે આવવાનું છે. વેદ્ય સંવેદ્ય પદ, એક જાતનું આવું પદ છે વેદ્ય સંવેદ્ય પદ, જે હમણાં સમજાવશે. એ પદ આવે ત્યારે જ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ આવે, એના વિના આટલો ઊંડો અભ્યાસ આવતો. આ એની પૂર્વ ભૂમિકા છે. જેમ સૂરજ આવે ત્યારે જેવો પ્રકાશ થાય તડકો, એવો તડકો સૂર્ય ઉદય થયા પહેલા ના હોય. એટલે ઝાંખો પ્રકાશ હોય તો વાસ્તવિક તડકો ના હોય. એમ સાચો બોધ સમ્યત્વ આયા પછી થશે, સમ્યત્વ આયા પહેલા આછો આછો બોધ છે, એટલે એવો હજી બોધ થયો. વેદ્ય સંવેદ્ય પદ આગળ સમજાવશે કોને, કે હવે જ ગાથા સમજાવે. જો વેદ્ય બંધ શિવે હેતુ છે જી સંવેદંત સ્ના નયની ક્ષેપે અતિ ભલું જી વેદ્ય સંવેદ્ય પ્રમાણ મનમોહનજીજી મીઠી તારીવાન. જો શબ્દો યાદ રાખજો, વેદ્ય સંવેદ્ય પદ.
વેદ્ય સંવેદ્ય પદ,
વેદ્ય એટલે વેદવા લાયક. બે, એક મુક્તિના ભાવો, મોક્ષના ભાવો, આત્માના ગુણો, અને બીજો સંસારના ભાવો. હવે બંનેનો હેતુ, બંનેનું કારણ શું? તો કે સંસારના સુખના ભાવોનું કારણ પુણ્ય. બોલો. હા, અને મોક્ષનું કારણ વૈરાગ્ય. મોક્ષનું કારણ એમ, મુક્તિનું શું કારણ અને સંસારના સુખનું શું કારણ, બેને બરાબર ઓળખે. વેદ્ય વસ્તુને બરાબર સંવેદન કરે કેવી જો વધારે હું પુણ્ય કરીશ તો સંસારની અનુકૂળતા મળશે પણ મુક્તિ નહીં મળે, અને હું વધારે વૈરાગી થઈ અને વિતરાગ બનીશ તો મને મુક્તિ મળશે એનું ફળ એ છે. એમ વિદ્ય અને કારણો વિધવા લાયક એને બરાબર સંવેદન કરે એટલે જાણે ભણે કે મુક્તિ મેળવવી હોય શું જોઈએ અને સંસારનું સુખ મેળવવું હોય શું જોઈએ. બોલો, બે માં કયું વાલું? ફરી બોલું, મુક્તિ એ સર્વતા શરીર વગરનો શુદ્ધ બુદ્ધ આત્મા, અને સંસારનું સુખ એ દેવલોક મળે, નિરોગી શરીર મળે, કરોડો રૂપિયા મળે, ધન સંપત્તિ મળે. સંસારનું સુખ અને મુક્તિ આ બે તત્વો જીવને સુખ આપનારા છે. બોલો, બે ના અંદર શું ગમે? કે છે ખરા મુક્તિ? વાત સાચી ખરી, હોવી જોઈએ. તમે છૂટી જાઓ, હોવી જોઈએ કીધું પછી છૂટી ગયા. તો કે જો મુક્તિનું સુખ કારણ શું અને સંસારના સુખનું કારણ શું એનો અભ્યાસ કરે કે મુક્તિનું કારણ સંવર ને નિર્જા, બોલો, અને સંસારના સુખનું કારણ પુણ્ય બન. ભૂલો કેજો, સંસારનું સુખ છે નહીં મળે, પુણ્ય ઉદયમાં આવે તો મળે, અને મુક્તિ સાંજે મળે સમનિજાથી, વૈરાગ્યથી સંબંધ નિજા થાય, એનાથી જીવને મુક્તિ થાય. તો એ લાગે કે આ વિધવા લાયક જે ભાવો છે બે, સંસારનું સુખ ને મુક્તિનું સુખ, એના જે કારણો છે એનો જીવ થોડો અભ્યાસ કરે, એનો રંગ લાગે, એના વેદ્ય સંવેદ્ય પદ. તો હવે આમાં બરાબર વિવેક આવ્યો? મુક્તિના કારણો ગમે કે દેવલોકના સુખના કારણો ગમે? કઈ નઈ, એમ કહો બે ગમે એમ બોલો ને ચાલે. કઈ બે હે? આવું મહાપુરુષો આપણને સમજાવે છે કે હવે તમે સંસારના સુખના કારણોની ઈચ્છા રાખતા હો એને તો વાંધો નહીં, પણ મુક્તિના સુખના કારણોની ઈચ્છા તીવ્ર રહેવી જોઈએ. એનું સંવેદન, એનો જેમ જેમ જ્ઞાન થાય, અનુભવ થાય, એમ નયન નિક્ષેપાઓથી એને શાસ્ત્રમાં વેદ્ય સંવેદ્ય પદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આવું ભણવું, જાણવું અને એનાથી એમાં જોડાવવું કે જો મુક્તિએ જવું હોય તો પાપ કરવાથી જેમ મુક્તિ ના જવાય એમ ઘણો પુણ્ય બંધ કરવાથી પણ મુક્તિ ના જવાય. મુક્તિ તો સંબંધ ઇજા કરીએ તો જ જવાય, શું કરીએ તો પુણ્ય બંધાઈ જાય એનો વાંધો નહીં, પણ પુણ્ય બાંધવાનો જે ઉદ્દેશ છે એમાં બંધ ઉપાધિ બની જાય. બંધ શું બની જાય? શાસ્ત્રમાં કર્મનો બંધ તો એ કીધો છે ને, એટલે આ માર્ગ બરાબર નથી, પણ સંબંધ નિજાને સાધીએ તો મારી વહેલી મુક્તિ થાય. આવો ભાવ આ જીવને આ સ્થાનમાં આવે ત્યારે થાય. એના હિસાબે જેટલું બને એટલું ઊંડું ઊંડું જ્ઞાન મેળવવાનું, સાત નયો જાણવાનું, અને આત્માને સંસારી ભાવ ભૂલાવવા માટે સાતનું જ્ઞાન નું રટણ કરવામાં જીવને રસ લાગે. જયારે જોવો ત્યારે એની પાસે આત્મા ધર્મની અભ્યાસની ચોપડી જ હોય અને એમાં જ વાંચન કરતો હોય, બીજી કોઈ વાર્તા બાર્તા જેવું કશું નહીં. કેવળ આત્માને સંસ્કારનો રાગ કેમ ઘટે અને આત્માના ગુણોનો ઉપાધિપણું કેમ આવે એમ સંબંધના તરફ જવાની મનોવૃત્તિ વાળું એનું જીવન હોય, આવી વાત અહીં સમજાવે. આનું નામ વેદ્ય સંવેદ્ય પદ. એ પદે આવું છે ને, હા તો કોઈ એમાં શું વાંધો છે? કઈ આપણે માર્કા આપવાના નથી અમારે. તે પદ ગ્રંથિ વિભેદથી જી છેલી પાપ પ્રવૃત્તિ સપ્ત લોપ ધૃતિ સમીજી ત્યાં અંતે નિવૃત્તિ મનમોહન જીનજી મીઠી તારી વાણ આવું વેદ્ય સંવેદ્ય પદ સમ્યત્વ બિલકુલ નજીક આવે ત્યારે જીવને આવે. સમ્યત્વ નજીક આવે ને ત્યારે જીવ ત્રણ કરણ કરે છે. કેટલા કરણ? કરણ એટલે અધ્યવસાય. કરણનો અર્થ શું કરવાનો? ત્રણ જાતના જીવના ઊંચા ઊંચા અધ્યવસાય પરિણામ, ઊંચી ઊંચી વિચારસરણી આવે છે. પહેલા કરણનું નામ યથા પ્રવૃત્ત કરણ, બોલો. બીજું અપૂર્વ કરણ, ત્રીજું અનિવૃત્તિ કરણ. યથા પ્રવૃત્ત કરણ એટલે શું? સંસારીઓ વૈરાગ્ય, વૈરાગ્ય આવે પણ ઘણી ભરપૂર થવું. જેમાં લોકોના અગ્નિસંસ્કરણ ગયા હોઈએ ને, બધાને રોજતા જોઈએ એટલે આપણને ઉદાસીનતા આવી જાય, પણ બધા ઘરે આવીએ એટલે મો મન જઈ જઈએ. એમ ઘણી ભર વૈરાગ્ય આવે એના યથા પ્રવૃત્ત કરણ. એનાથી આગળ રાગ દ્વેષનો છેદ કરી ગાંઠનો ગ્રંથી ભેદ કરે એવો ઊંચો વૈરાગ્ય આવે એ અપૂર્વ કરણ. કયું? એનાથી સંસારનો રાગ ઘટી જાય અને જીવ વૈરાગી બને. અને એની પછી ચર્ચા પરિણામ રહે એનું નામ અનિવૃત્તિકરણ. તો આમાં લખ્યું છે કે ગ્રંથિ ભેદ જીવ કરે ત્યારે આ જીવને આવું આ જ્ઞાન આવે. હમણાં કયું કયું જ્ઞાન? વેદ્ય સંવેદ્ય પદ. રાગ દ્વેષની ગ્રંથિ ભેદ કરે અને જીવ સંસારમાં કદાચ રહ્યો હોય તો એ કેવી રીતે રહે? દાખલો આપે છે, તપ્ત લોહ પદ ધૃતિ. તપેલું લોઢું હોય, બોલો, એના ઉપર પગ મૂકીને ચાલવું પડે તો જેવી રીતે ચાલે એવી રીતે સંસારમાં રહે. હવે આપણી વાત કરીએ કે તપેલા લોઢા ઉપર ચાલવાનો પ્રસંગ બહુ ઓછો આવે, પણ તપેલા રોડ ઉપર ચાલવાનો પ્રસંગ ઘણી વાર આવે. તપેલા લોઢા ઉપર નહીં, તપેલા રોડ ઉપર. રોડ ની આ સાઈડમાં ઉભા હોઈએ, પેલા સાઈડમાં જવું હોય તો તપેલા રોડ ઉપર ચાલવું પડે નહીં. તો અહીંયા તમે બધા ગાડીમાં ફરો છો, અમારા ઇન્ડિયામાં તો રોડ ઉપર પગે ચાલવું પડે, ચાલવું પડે નહીં. હવે બપોરના 12 વાગ્યા હોય, ઉનાળાનો તડકો તપ્યો હોય, રોડ તપ્યો હોય, આ સાઈડથી પેલી સાઈડ દોડવું હોય તો જીવ ચાલે કે ના ચાલે? કેવો ચાલે? અડધો પગ મૂક્યો ના મૂક્યો નીકળી જાય, બોલ જા. શરદી તો ચાલે પણ પગે પૂરો ના મૂકે, આગલો આંગળા વાળો પગ મૂકે એડી વાળો પગ નીચે ના અડાડે, ફટાફટ ભાગે. એની જેમ સંસારમાં ક્યાંય જોડાવું પડે માતાના પિતાના પતિના પત્નીના આગ્રહથી તો અડધો જોડાય ના જોડાય ભાગે. એટલી બધી સંસાર ઉપર નારાજગી જીવની મનમાં હોય, ક્યારે હું આમાંથી નીકળું અને આ બંધનમાંથી હું છૂટું? આવો જીવનો પરિણામ હોય. સમ્યક્ત્વ પામ્યા પહેલા આવો વૈરાગ્ય આવે ત્યારે જીવ સમ્યક્ત્વ પામે છે. આપણે ધર્મના રાગી ખરા આપણે બધા, પણ કેવા? ધર્મ એટલા માટે કરીએ આપણો સંસાર લીલોછમ કેમ રહે, કોઈ વિઘ્ન ના આવે, પૈસો ઓછો ના થાય, અને જેમ લીલા લહેર છે, બોલો, એ લીલા લહેર ચાલુ રહે. એટલે ધર્મને સમ જોયો, મુક્તિને બદલે સંસારમાં આપણી બુદ્ધિ જવડી છે. શું થાય? અહીં તો આવું લખે છે, તપ્ત લોહ પદ ધૃતિ સમી. તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવું એ સંસારમાં એનું વર્તન હોય. આટલો અલિપ્ત દશા વાળો અને જેવું આ છેલ્લી પીરેથી દોડીને જાય એટલે જ્યાં છાંયડો દેખે ત્યાં ઘૂસી જાય. એમ અહીંયા પણ જે પાપ કરવું જ પડે તો કરે ખરો, પણ જોડાયો ન જોડાયો અને ટાઈમ ટાઈમ નીકળી જાય. આટલો બધો હજી પહેલે ગુણખાણે છે, સમ્યક્ત્વ પામ્યો નથી, પામવાનો છે. આવી ઊંચી દશા હોય ત્યારે સમ્યક્ત્વ આવે. હવે સમજી લો, આમ સાચી ઉપર હાથ મૂકીને, કે આપણે ક્યાં છીએ, હું તમે ક્યાં છીએ. શાસ્ત્રકારો આવું આમાં લખે છે અને વાત એમની બરાબર જ છે. સંસારનો રાગ ઘટે તો જ વિતરાગ નો રાગ બેસે. આ વિતરાગ ભગવાનની પાસે જઈએ મૂળ સંતાનો રાગ અને ભવો ભવ છોડવા માટે, એ કઈ લીલા લેર આપવાના નથી. એ પોતે લીલા લેર ને છોડનારા છે, તો આપણને લીલા લેર ક્યાં આપવાના હતા? હવે આપણે ભજવું છે એના ત્યાગ ત્યાગીને, અને મેળવવી છે લીલા લેર. હવે બે મેળ કાં ખાય કહો? એ ધ્યાન રાખજો. જૈન ધર્મનો બહુ મહત્વનો આ ઉદ્દેશ છે કે વિતરાગ પ્રભુની સેવા પૂજા કરીને આપણા આત્માને વિતરાગ બનાવવાનો. ક્યારે સંસારના સુખની વાત વચ્ચે લાંબી નહીં, અને સંસારનું સુખ જોઈતું જ હોય તો બજારમાં કામ કરવાનું. બોલો જ મારી સમજાઈ ગઈ? કામ ના કરવું. ભગવાન કેવું, ભગવાન તું મને પૈસા આપ. ભગવાન થોડા પૈસા વેપારી છે. એટલે કોઈ દાડો ભગવાન પાસે દીકરા દીકરીની ધનની સંસાર સુખની માગણી કરવાની નહીં. એ જ જોઈતું હોય તો એ જ્યાં મળે ત્યાં લેવા જવા, આવું અમે લખે છે. તો આ જીવને જૈન ધર્મ ક્યારેક તારે. આ તારનારો ધર્મ છે, સંસારમાં જોડનારો નથી. ભવનો અભાવ કરાવો. હવે ભવનો અભાવ કરવા વાળા ભગવાન ભાઈ, તમે ભવની વૃદ્ધિ માંગો, આપણે કેમ ચાલે? એટલે હવે જયારે દર્શન કરવા આવીએ, પૂજા કરવા આવીએ, ત્યારે વિતરાગ પરમાત્માની પાસે આપણા આત્માને વિતરાગ બનાવવાની માંગણી કરવાની, અથવા વૈરાગી બનાવવાની મહેનત કરવાની, સંસારનો રાગ ઘટાડવાની મહેનત કરવાની. વધારવાની વાત નહીં, અને આ વધારનારા છે જ નહીં, હશે ઘટાડશે. મને જોઈને જજો, સંસારનો રાગ જોઈતો હોય તો ત્યાં જવાનું. એવા દેવદેવીઓ બને કે જે તમે મન માગો એ આપે, મન માગો એમાં ફસાવે. આવી બધી વાત આમાં છે. તમને ગમે ના ગમે જુદી વસ્તુ છે, પણ માન્યા વગર છૂટકો નથી. જો આમના શરણે જવું હોય તો, એટલે કે આવો જે વિચાર, આવું જ્ઞાન, આવી સમજણ, એનું નામ વેદ્ય સંવેદ્ય પદ. શું નામ? અને આનાથી ઊંધી બુદ્ધિ એ અવેદ્ય સંવેદ્ય પદ. કેહ થકી વિપરીત છે જી પદ જે અવેદ્ય સંવેદ, ભવાભિનંદી જીવને જી તે હોય વજ્ર અભેદ્ય મનમોહનજીનજી મીઠી તારીવાન. આજે હમણાં સમજાયું. એનાથી ઊંધી બુદ્ધિ, પૂજા કરવાની વિતરાગ નહીં, અને માગવાનો સંસાર. આ નામ અવેદ્ય સંવેદ્ય પદ. શું નામ? આ પદ કોને હોય લખે છે? ભવાભિનંદી જીવને હોય. કયા જીવને? ભવાભિનંદી એટલે શું? ભવમાં જ આનંદ માનનારો, ભવ અભિનંદી, સંસારને સારો માનનારો, ગાડી વાળી લાડીને સારું માનનારો. હવે એમાં આપણો નંબર લગાડો છે. ભવાભિનંદી થવું છે કે ભવથી ઉદ્વેગી થવું છે? કઈ જો બોલો હા કે ના? કઈ બોલીને તો સારું બોલો કે ભવના ઉદ્વેગી થવું છે આપણે? તો આવું પદ ભવાભિનંદીમાં હોય, જેને ભવમાં જ આનંદ, સંસાર લીલોછમ. એટલે કઈ આપણે ઘણી વાર કરતો નથી સમજતા ને, એ પૂજીએ ભગવાનને, પણ ભગવાનની પૂજા કરીને દર્શન કરીને સાહેબ મારી આ અનુકૂળતા થાય એવું કંઈક કરજો, તમે મને આમાં સહાય કરજો. શેમાં? સારો વર મળવામાં, સારી વહુ મળવામાં, સારું ઘર મળવામાં, સારું ધન મળવામાં. એટલે સંસારની માગણી કરવાની અને સંસાર ત્યાગીને એમાં જોડવાના. માગણી કરવાની સંસારની, અને જોડવાના કોને? એમાં સંસારના ત્યાગીને. હવે મેળ કાં ખાય? આ તો સારું છે, જીવતા નથી, મૂર્તિ જ છે. જો જીવન તો હોય ને તો બે તમાચા આપણને મારે. હા, તું મારી પાસે આવ્યો છે અને આવું માગે છે. એટલે આપણને ફરી ફરી આવું સમજાવે છે કે ભવાભિનંદી જીવ હોય એને જ આવી બુદ્ધિ આવે, કે વિતરાગની પાસે રાગ માગવાનો, મારો સંસાર લીલો છમરે, મને ધન મળે, મારો પરિવાર વધે, આ બધી સંસારની માગણી કરવાની. ભવાભી નંદીપણાનું લક્ષણ બતાવ્યું. આ લક્ષણ એવું છે વજ્ર જેવું, એ જલ્દી ભેદાય નહીં. અનાદિ કાળથી આ જીવ મોહને વસાઈ આ પદમાં ફસાયો છે, અને એના જ કારણે જોઈએ એવો વૈરાગ્ય જીવને આવતો નથી. વૈરાગ્યના રંગ ઘણા આવે પણ વૈરાગ્ય હોતો નથી, એટલે આપણે જગાડે છે કે કંઈક આ ધર્મ મળ્યો છે એ આત્માને તારવા માટે મળ્યો છે, આત્માને કલ્યાણના માર્ગે લઈ જવા માટે મળ્યો છે. પણ પાંચ ઇન્દ્રિયના સુખો વધારે મળે અને હચવાય એ માટે આ ધર્મનો ઉપયોગ નથી કરવાનો. ધર્મ તો કોને કહે, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે, ઊંચો રાખે. હવે જે આપણને તારવાનો ધર્મ હોય, હવે એ ધર્મને આપણે સંસારના માર્ગમાં જોડવા માટે વાપરીએ કેમ ચાલે? જે તરવાર આપણે રક્ષણ માટે રાખી હોય, શત્રુ આવે તો કામ આવે, એ તરવારને આપણે આપણા ઉપર ચલાવીએ કેમ ચાલે? તરવાર કામ છેદવાનું કરે ને, આ તો બોલો, તરવાર શું કામ કરે? શત્રુને છેદવા માટે રાખી હોય, આપત્તિ કાળ આવે, કોઈ શત્રુ આપણે ચડી આવે તો આપણે એનું રક્ષણ થાય, એટલે એના ઉપર ચલાવવા માટે રાખી હોય. એને બદલે કોક વખત પતિ પત્ની કે પિતા પુત્ર બાજે, એમાં તરવાનો પોતાના ઉપર ઉપયોગ કરે, શું પરિણામ આવે ખોજીએ? પોતાનું મોત થાય ને, તો આ ભગવાન જે તારનારા છે એને સંસારમાં જોડવાના. ભગવાન પરીક્ષામાં હું પાસ થઉં એવું કરજો, ભગવાન મને સારું ઘર મળજો કે સારું ધન મળજો, આવી વિચારણા એની બે કરાય? એ ભૂલે ચૂકે સંસારની માગણી નહીં કરવાની. એને બદલે આવો વિચાર કર, ભગવાન મને સંસાર મળ્યો છે પણ આપનું શાસન મળ્યું છે, એટલે હું ઈચ્છું છું મને આમાંથી વહેલી મુક્તિ મળે, હું આનો વહેલો ત્યાગ કરી અને સંત બનું, વૈરાગ મને પ્રાપ્ત થાય. વૈરાગીની પાસે વૈરાગની જ વાત હોય, જે માણસ જેનો વેપારી હોય એની પાસે એની વસ્તુ મંગાય ને, કાપડિયા પાસે હોનું માગો શું મળે? મળે? અને સોને ચોકસીનતા કાપડનો તાકો માગો તો મળે કઈ? તો વિતરાગ ભગવાન પાસે સંસારનો રાગ માગીએ મેળ કેમ ખાકો? એટલે જૈન દર્શનનું જો મહત્તા હોય તો આ જ છે કે ભગવાન વિતરાગ છે અને માગવાની પણ વિતરાગતા. બોલો, માગવાની પણ? બસ આપણે આપણા આત્માને વિતરાગ બનાવવા મહેનત કરવાની છે, સંસારના રાગી નહીં. સંસાર તો ભવો ભવમાં ઓછો વધતો પુણ્ય પાપ પ્રમાણે મળ્યા જ કરે છે. ભગવાન ના આવે તોય મળે છે, ભગવાન પણ ભગવાનની વચ્ચે વિતરાગતામાં રાખવાના છે. એવી વાત આ બધા મહાપુરુષો આપણને સમજાવે છે. લોભી કૃપણ દયા મણોજી માઈ મચ્છર ખાણ ભવાભી નંદી ભય ભર્યોજી અફળ આરંભ અયાણ મનમોહનજીનજી મીઠી તારીવાણ. જે ભવાભિનંદી જીવ હોય એટલે ભવના સુખનો રાગી, સંસારનું ગાડી વાળી લાડી જોઈએ આવી સંસારની સામગ્રી ઈચ્છાવાળો, એના ભવાભિનંદી. એ જીવો એક તો લોભી બહુ હોય. બોલો, કેમ? કે સંસાર ચલાવવો છે, સંસારનું સુખ મેળવવું છે, એટલે પૈસા ભેગા કરે તો જ કામ આવે. એ પૈસા ખરકસર કરે, ભેગા કરે, પણ ક્યાંય દાનમાં આપે નહીં, એ એક લોભી. બીજો કૃપણ, કંજુસ. દયા મણો, આપણે એનું મોડું જોઈને દયા આવે, જયારે જો ત્યારે આ મૂળ ચડેલું જોય, ઉદાસ જ હોય, હાલું મારે આ નથી ને મારે આ નથી ને મારે એને નથી દેખાયા કરે, રોજ રોતો જ હોય. ગાથામાં લખી જો, હું મોડે નથી કહેતો. લોભી કૃપણ દયા મણોજી માઈ, માયા કપટ કરનારો. ક્યાંય કોઈનું પાકીટ પડ્યું હોય ને તો આમ હાથ લગાડ્યા હોય રહે જ નહીં, સાકીને જ બેઠો હોય, ક્યાંક કોણ ભૂલી જાય છે છેલ્લો એ નીકળે, રખે કોઈનું રહી ગયું હોય ખીચામ નાખી દે. એટલે માયા કપડ વાળો અને મચ્છર ઠા ઈચ્છાનો ભરેલો, પોતાની પાસે પૈસો ના હોય એટલે જેની પાસે પૈસો હોય એના ઉપર ઈર્ષ્યા વાળો, આપણી પાસે ના બીજા પાસે હોય અને એને જોઈતું હોય એટલે ઈર્ષ્યાથી ભરેલો. આવો ભવાભિનંદી જીવ હોય છે અને કાયમ ભયથી ભરેલો. થોડું ઘણું જેને મળ્યું છે એ કોઈ છીનવી ન લે, લૂંટી ન લે, સરકાર પડાવી ના લે, રાજ કાયમ ભયથી ભરેલો. અને કદાચ કોઈ ધર્મનું કાર્ય કરે લોકોના કહેવાથી જોડાય ખરો, પણ એનું ચિત્ત એના પૈસામાં, પરિવારમાં, સંસારમાં જ વધારે હોય એટલે આમાં ધર્મ ચિત્ત એનું લાગે. એ અફળ આરંભ અયાણ, નિષ્ફળ ધર્મ આરંભ કરનારો અને અજ્ઞાની જીવ હોય. હવે આમાં આપણો નંબર ન લાગે એટલા માટે ભણાવાય છે, ચેતવા માટે. આમ જો કોઈ રાજગાદી કોને કહેવાય એ સમજાવાય અને સાપ કોને કહેવાય એ બી સમજાવાય, પણ સાપ એટલે સમજાવાય એના દૂર રહેવા માટે, બોલે એનાથી. રાજગાદી એટલે સમજાવાય કે એના તરફ જવા માટે. એટલે સંસારમાં એ સુખનું સાધન, પણ કોઈ દુઃખનું સાધન સમજાવવું પડે. ઝેર કોને કહેવાય એ સમજાવાય, અમૃત કોને કહેવાય એ બી સમજાવાય. શા માટે? જે ભૂલથી પીવાઈ ને જાય માટે, સમજાય છે. એમ આ ભગવાન આપણે બે સમજાવે છે કે આવા આવા ભવાભિનંદી જીવના ગુણો છે, દોષો છે, રખે તમે આવા દોષ રહેતા નહીં તો તમારો સંસાર વધી જશે. સંસાર બરોબર છે. કેવા અવગુણવંતનું જી પદ છે અવેદ્ય કઠોર, સાધુ સંઘ આ ગમતણો જી તે જી તે ધરી જોર મન મોહન જીજી મીઠી તારી વાણ. આવું જે સંસાર ઉપરનો ખૂબ લગાવ, સંસાર ઉપરનો ખૂબ પ્રેમ, સારું ઘર જોઈએ, સારો સંસાર જોઈએ, સારું ધન જોઈએ, સારા સગવડતા જોઈએ, આવો જે સંસારી ભાવોનો ઘણો મોહ, એ ભવાભિનંદીપણું સમજવું. કયું સમજવું? અને આવું ભવાભિનંદીપણું એ જીવમાં અવગુણ લાવે લાવેને લાવે. અવગુણનું ભરેલું છે મારે આ પદને જીતવા મહેનત કરવી, એમ જ્ઞાની આપણને કહે છે. હવે કોઈ પૂછે કે આવું પદ મારામાં હોય અને મારે એને જીતવું હોય તો ઉપાય શું? તો બે ઉપાય, એ સાધુ સંઘ અને આ ગમતણો, એ સાધુ સંતોનો સમાગમ કરો. જે લોકો સંસાર તર્યા છે, સંસાર તજ્યો છે, એનો સમાગમ, કેમ કે એમની સાથે રહીએ એટલે સેજે પણ સંસારી ભાવો બોલો ઓછા ભોગવવાના પ્રસંગ આવે. આવે કે નહીં? એક ઉપાય. અને આમ ગમે તેવું ખાતા પીતા હોઈએ પણ સાધુ સામે બેઠા હોય તો ખાવામાં, પીવામાં, બોલવામાં વિવેક આવે કે નહીં? એટલે પેલો સાધુનો સંઘ, જે સંસારના ત્યાગી છે, વૈરાગી છે, પરમાત્માના અનુરાગી છે, એવા મહાત્મા પુરુષોનો સંઘ. તે એટલામાં નહીં કે એવા સીધા મારો સંસાર લીલોછમ થઈ જાય, એ માટે નહીં, પણ મને પણ પેલો સંસારનો રાગ ઘટે અને હું વૈરાગી બનું. બીજો આગમતનો અભ્યાસ, જેમ બને એમ શાસ્ત્રનો સારો અભ્યાસ. બે ઉપાય, સાધુનો સંઘ અને શાસ્ત્રોનો અભ્યાસ. આ બે ઉપાયોથી આ જીવ આ ભવાભિનંદી પ્રાણે બોલો દબાઈ શકે, મંદ કરી શકે, હળવું કરી શકે, આ અવિદ્ય સંવિદ્ય પર કાઢી શકે. અને જે જે મહાત્મા પુરુષોએ આ બે ઉપાયો અપનાયા છે, કયા બે ઉપાય? સાધુની સોબત બોલો અને શાસ્ત્રોની સોબત. શાસ્ત્રોની સોબત એટલે શાસ્ત્ર ઘરે લઈને કપાટમાં ભરવાના નહીં, શાસ્ત્રો વાંચવાના, વિચારવાના, ચિંતન કરવાનું, મનન કરવાનું, તો કંઈક જ્ઞાન આવે. જ્ઞાન આવે તો આપણો મોહ પાટલો પડે. આ બે ઉપાયો જ્ઞાની કહે છે. આ બે ને ધારણ કરીને જે જીવ ચાલે છે એ અવેદ્ય સંવેદ્ય પદને જીતી શકે છે, એને દબાઈ શકે છે અને વહેલો વહેલો મોહને જીતીને કલ્યાણ પામી શકે. જો આમ લાગે છે તે જીત તે છે જે ચડે જી વિષમ કુતર્ક પ્રચાર દૂર નિકટ આથી હણેજી જીવે બટર વિચાર મનમોહન જીનજી મીઠી તારી વાણ. આ જે જીવ બે ઉપાયોને સેવે છે એ આ અવેદ્ય સમયને જીતે છે. અવેદ્ય સમય જીતાય ને કંટ્રોલ થાય એટલે ગુરુની સામે આડાવડા તર્ક કરવાનું મન જ ના થાય. ગુરુની વાણી એટલા વિનયથી સાંભળે કે પ્રશ્નો પૂછવાનું મન જ ના થાય. અને એના વિના આજીવ આડાવડા પ્રશ્નો કરે. પોતાના મગજમાં જે ભર્યું હોય એવું ગુરુ પાસે બોલાવવાની ઈચ્છા કરે. હજી નહીં સમજાવું ને ગુરુજી હું વિચારું છું એવું સમજાવે એવી રીતના તર્ક કરે એટલે કુતર્ક કરે ખૂબ. એના ઉપર એક દાખલો આપે છે સરસ. એક વખત રાજાનો હાથી ગાંડો થયેલો એ દારૂ પાયો હશે એટલે જૂના જમાનામાં રાજાઓ હાથીઓ રાખતા. અત્યારે ગાડીઓ રાખે ને લોકો એમ ગાડી એ વખતે નહોતી 500 રૂપિયાની વાત. હાથીને દારૂ પાયેલો એટલે હવે માવજના કંટ્રોલમાં હાથી રહે પણ હાથી ઉપર બેઠેલો માવજ હાથી જયારે તોફાન કરે છે એ બંને બાજુના લોકોને કહે છે કે તમે આજુબાજુમાં ભરાઈ જાઓ હાથી આજે ગાંડો થયો છે દારૂ પીધો છે એ ગમે એને સૂંઢમાં લઈ લેશે ખરાયો જમણા ડાબા બે ખસી જાઓ એમ માવજ ચેતો કીધો હાથીને રોડ ઉપર લઈ જાય છે એટલે બધા લોકો ઘરમાં બંને બાજુ ભરાઈ જાય છે. એમ એક ભણેલો ગણેલો પંડિત વચ્ચે સામે ઉભો થયો એ કે માવજ કહે છે કે તમે ખસી જાઓ હાથી ગાંડો થયો છે તો હું પ્રશ્ન કરું કે હાથી અડેલાને પકડીને મારે કે ન અડેલાને પકડીને મારે. જો ન અડેલાને પકડીને મારતો હોય તો ખૂણામાં ભરશું તો આપણે ન અડેલા જ ત્યાં ને હાથીને તો દુકાનમાં આવીને પકડી જશે એ ન અડેલાને તો મારે નહીં. હવે અડેલાને મારતો હોય તો માવદ જ એને અડેલો છે ઉપર એને કેમ નથી મારતો સરકાર એનો સમજાણો. અડેલાને જો મારતો હોય તો માવદને મારવો જોઈએ. ન અડેલાને મારતો હોય તો દુકાનો ભરાય એને મારવા જોઈએ. હા દુકાનમાં ભરાય એને નથી મારતો માવદને નથી મારતો. માટે આજે કે છે ખસી જાવ કે ખોટું છે હું તો અહીં જ ઉભો રહેવાનો શું કરવા હાથી જોઈએ પ્રશ્ન સમજણો એનો. આ તર્ક કર્યા એમ એ જે ઉભો છે હાથી આવ્યો પેલા ઘણી બૂમ પાડી ખસી જાવ એને આ તર્ક મગજમાં ઉજ્યો છે કે હાથી અડેલાને નથી મારતો ન અડેલા નથી મારતો મારે શું કામ ખસવું જોઈએ એ ભ્રમ છે. એવામાં હાથી આવ્યો સૂટમાં પકડ્યા ભાઈને ઉછાળ્યા ખેડાયો નીચે પડ્યા ત્યારે પેલા માવજે કીધું કે બીજો ન અડેલાને મારે એમ નહીં અડેલાને મારે એવો નિયમ નહીં પણ અડેલાને હાથીને કંટ્રોલમાં રાખશે એ રાખતા આવડે એને ન મારે પણ માવજને હાથીને કંટ્રોલમાં રાખવાનું આવડે જ છે એટલે અડેલા હોય તો ન મારે. પણ તમે કંઈ આવી શિક્ષાવાળા નથી હાથીને કંટ્રોલમાં રાખવાના એટલે તમારો ન્યાય બરાબર નથી એમ પછી માવજી સમજ્યા. આજ મારી બેઠી મગજમાં એમ આપણો જીવ આવા તર્ક કરે કે ભગવાનની પૂજા કરવાની હોય તો સાધુઓ કેમ નથી કરતા સાધુએ જ કરવાનું છે ખરાયો. અને દાન આપવાનું હોય તો આ કેમ નથી આપતા કોઈને એમ આડા આવડા કુતર્કો બહુ કરે છે. એને ખબર નથી કે સાધુ સંતો એને જોઈતું હોય એટલું જ વરી લઈ જાય છે એટલે એમને દાન હોતું નથી. સંગ્રહ હોય ને દાન હોય આપણે સંગ્રહ વાળા છીએ મારે દાન છે. અરે સાધુનો સંગ્રહ છે જ નહીં. ભૂખ લાગે તો ખાવાનું લેવા જાય લાવે કેટલું પોતાને જેટલું મકાનમાં ઠાણા હોય એટલું જ ખાવાનું હાજે નહીં હાજનું હવારે નહીં. હવે દાન કેવી રીતે થાય વાત સમજાય છે. એટલે આવા સરકારી વાતને સમજે નહીં અને આડા આવડા તર્ક કરે એટલે દૂર નીકળે હાથી અણેજી. હાથી દૂરને મારે નીકળને મારે એકલે મારતો તો નથી તો શા માટે મારે ખસવું જોઈએ. હવે એને વિચાર કર્યો અને રોડ વચ્ચે ઉભો રહ્યો હાથી એને પકડ્યો અને ઉછાળ્યો ત્યારે મહાવજીને સમજાયો આવો આ જમાનામાં કુતર્કવાદી લોકો આવા પ્રશ્નો બહુ કરે. સમજવું ન હોય એના વિચારો ગુરુને સમજાવવા હોય, એના મગજમાં જે ભરાણું છે એ ગુરુના મગજમાં ઠાલબવું હોય એવા તર્કો કરે. એટલે મહાપુરુષો કહે છે કે જીવને પોતાની લઘુતા વગર સરળતા આવી આવતી નથી. પોતે પોતાની જાતને પંડિત માને, હોશિયાર માને એટલે ગમે એવું કયા કરે. ભવાબી નંદી પણ ઘટે, ભવમાંથી તરવાની બુદ્ધિ થાય તો જ આપણને સાચો માર્ગ હાથમાં આવે. હું પામ્યો સંશય નહીં જી, મૂર્ખ કરે એ વિચાર, આળસુવા ગુરુ શિષ્ય નો જી, તે તો વચન પ્રકાર મનમોહન જીજી મીઠી તારી વાત. કર્યો જીને એવો વિચાર કે હું તો બધું ભણી ગયો, હું બધું જાણી ગયો, હવે મને કઈ સંશય છે જ નહીં, મારે કઈ પૂછવાનું છે જ નહીં, આવા વિચારો મને બધું આવડે છે. મૂર્ખ કરે એ વિચાર, મૂર્ખો આવા વિચારો કરે. ગમે એમ તો આપણે કેટલા જ્ઞાન વાળા, મતી ને શુદ્ધ બે માય સૌથ પૂરુમાંથી કેટલું જ્ઞાન, એક પૂરું પૂરું નહીં અને મને બધું આવડે છે, હું બહુ હોશિયાર છું એમ કેમ કહેવાય. એટલે મૂર્ખ હોય જ આવું બોલે. એના ઉપર એક દાખલો આપે છે, આ સુવા ગુરુ શિષ્ય, એક સાધુ હતા એમને એક શિષ્ય હતો, પણ બે બહુ આળસુ. હવે એક એક રાતમાં ક્યાંક આ ઉભા છે કે એવા જગ્યામાં સૂતા, એ ધર્મશાળાની પરસાળમાં ઓસરીમાં સૂતા. ધીમે ધીમે જેમ રાત વધતી ગઈ એમ થોડી ઠંડી વધતી ગઈ, એટલે બાજુમાં ક્યાંક કૂતરું હતું એ પણ ઘણ ઠંડીના કારણે આ બે સૂતા હતા એની બાજુમાં એમના પડખામાં આવીને સૂઈ ગયું. કૂતરું આવીને સૂઈ ગયું પણ એટલા આવશું કે બાજુમાં જોતા જ કોણ ઊંઘ્યું છે. પછી ઘણી ઠંડી લાગે છે, શિષ્ય ગુરુને કહે છે કે ભાઈ એક અંદરથી ઓઢવાનો ધારો લેતો આવો, ઠંડી બહુ છે. એટલે મને બહુ ઠંડી લાગે છે, તમે જે ઉછીને લઈ આવો, તમને જેમ ઠંડી લાગે મને ઠંડી લાગે છે. આવી બધી વાર્તા છે કે આળસુઆ આળસુ જીવ બાજુમાં કૂતરું આવ્યું છે એનો ખ્યાલ નથી અને પોતાને ઓઢવાનું લેવા જવું છે એમાં એનો પગ ઉપડતો નથી, એમ આ જીવ સત્વ ભણવામાં જ્ઞાન મેળવવામાં એવો આળસુ છે. અને સિનેમા જોવી હોય, ટીવી જોવું હોય, ગામની વાતો કરવી હોય તો આખો દિવસ ટાઈમ છે. ઉત્તમ જીવને ક્યારે બાહ્ય ભાવમાં રસ ના હોય અને અભ્યંતર ભાવમાં રીતિ એટલી બધી હોય કે એના આત્માની છોકરી ક્યારે આગી પાછી થાય નહીં. ધીત જે તે પ્રતિ આવવું જી, આપ મતે અનુમાન, આગમને અનુમાન દી, સાચું લયેશું જ્ઞાન મનમોહન જીનજી મીઠી તારી વાત. પોતાની બુદ્ધિમાં જે આવ્યું એ સાચું, આવું તો મૂર્ખા માણસો એ વિચારે. ધી જે તે પ્રતિ ધીર બુદ્ધિ, બુદ્ધિમાં જેમ આવ્યું એમ બોલવાનું, એમ બોલાય આપણાથી. કારણ કે આપણે ગમે એમ તો છદમસ્ત છીએ. હમણાં કીધું કે એકે પૂર્વ આવડતું નથી, અનંતમાં ભાગ જેટલું જ્ઞાન છે. અને પછી બોલી મને બધી ખબર છે, મને બધી ખબર છે. કોઈક આવી છે એમ જાઓ ને એ બધું મેં ભણેલો છું, મેં જાણેલું છે, જોયેલું છે, જાણેલું છે, બધું બોલે જ જાય વગર પૂછે. હવે જીવનો ઉદ્ધાર કેમ થાય? એટલે કે આપ મતે અનુમાન, પોતાની બુદ્ધિ પ્રમાણે આ જીવ કલ્પનાઓ કરે, આમાં કલ્યાણ થાય નહીં. પણ આગમનો અભ્યાસ જોઈએ, આગમના અનુસારે જો ચાલીએ તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. સાચું જ્ઞાન લેવું છે કે કલ્પના પ્રમાણે ચાલવું છે? તો જયારે જયારે થોડો ટાઈમ મળે ત્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરજો તો આપણને આ માનવ ભાવમાં ઉત્તમ જ્ઞાન મળશે. આત્માનું કલ્યાણ કરે એવું જ્ઞાન આ આગમોમાં છે, શાસ્ત્રોમાં છે, પણ આપણને અવકાશ નથી ભણવાનો અને કલ્યાણ કરવાની બૂમો પાડીએ. હવે જ્ઞાન ભણીએ નહીં માર્ગ જાણીએ નહીં તો કલ્યાણ કેમ થાય? નહીં સર્વજ્ઞ જુજુઆજી તેના જે વળીદાસ ભક્તિ દેવની પણ કહીજી ચિત્ર અચિત્ર પ્રકાશ મનમોહનજીનજી મિથિતા હરિવાન. હવે આ વાત જરા સમજવા જેવી છે. દેવો બે જાતના, દેવો કેટલી જાતના? એક વિતરાગ, બીજા રાગી. જે તીર્થંકર ભગવંતો છે એ બધા વિતરાગ દેવ કહેવાય. એની સેવા કરનારા જે બધા મૂર્તિઓ થાપી અમે સરસ્વતી લક્ષ્મી પદ્માવતી આ બધા દેવદેવીઓ કહેવાય ને એ બધા રાગી. ભલે સમ્યક દ્રષ્ટિ હોય તો ધર્મના રાગી, તીર્થંકર પ્રભુના રાગી, પણ સારા ભાવોના રાગી. અને હલકા દેવો હોય તો ખોટા ભાવના રાગી. પણ ચાર નિકાયમાં દેવ આવે ને, ભવનપતિ, ભયંકર, જ્યોતિષી, એને શું કહેવાય? દેવ. અને તીર્થંકર ભગવાન શું કહેવાય? દેવ. વિચરાગ દેવ કહેવાય ને. બે માં શબ્દ કયો વપરાય? દેવ. પણ દેવ જુદી જાતના. જે વિચરાગ દેવ છે સર્વજ્ઞ, એ બધા એક જ સરખા હોય. નિર્મોહી બોલો અને સર્વજ્ઞ પૂરેપૂરું જાણનારા છે. એટલે જ્ઞાનમાં બે ભેદ ના હોય. નદી આમ વહે છે, નદી આમ વહે એવું કોઈ ના કે, જેમ વહેતી હોય એમ જ કે, એમાં બે ભેદ ના હોય. અને આ સભામાં કેટલા માણસો બેઠા છે એ ઋષભદેવ પ્રભુને પૂછો તો એટલું જ છે, અને અજીતનાથ ભગવાનને પૂછો તો એક જ છે. ખાલી એને કેવ નાની જોવાના છે. નહીં સર્વજ્ઞ જુજવા, સર્વજ્ઞમાં જુદો જુદો ભેદ ના હોય, એક સરખા જ હોય. અને આજે સંસારી દેવો છે એટલા જુદા જુદા હોય. સંસારી દેવો કોઈ પદ્માવતી, કોઈ સરસ્વતી, કોઈ લક્ષ્મી દેવી, કોઈ ઘંટાકર્ણ, કોઈ પેલા વિમલ વાહન, એવા બધા જુદા જુદા દેવો હોય. એટલે આજે વિતરાગ દેવ છે એ બધા એક સરખા હોવાથી એમની ભક્તિ એક સરખી થાય, ત્યાગ અને વૈરાગથી. અને સંસારી દેવો રાગી છે કે કોઈને શ્રીફળ ચડાવવામાં આવે, કોઈને કેસર ચડાવવામાં આવે, કોઈને સિંદુર ચડાવવામાં આવે છે ને, કોઈને ખારેક મૂકવામાં આવે ને, કોઈને કંઈ મૂકવામાં આવે. આપણે શિવચક્ર પૂજન કરાવીએ બોલો, ત્યારે દેવદેવીઓનું પૂજન આવે ને પાછળ, એમાં જે દેવદેવીઓ જેના અર્થી બોલો એનું પૂજન થાય. એટલે દેવોનું પૂજન ચિત્ર વિચિત્ર હોય આ દેવદેવીઓ, અને વિતરાગનું પૂજન અચિત્ર હોય. એક જ પ્રકારનું વિતરાગ પ્રભુનું પૂજન વિતરાગતા મેળવવા માટે છે. એનો માર્ગ એક જ હોય. અને સંસારી દેવો અનેક છે, એના ભેદો પણ અનેક છે, એની ઈચ્છાઓ પણ અનેક છે. એની સેવા કરવી હોય તો જુદી જુદી ચિત્ર વિચિત્ર હોત. એટલે તમે જો મવડી જાઓ તો જુદા જુદું વ્યવહાર કરવાનો, અને બીજે ક્યાંય જાઓ દેવદેવીનું સ્થાન હોય તો ત્યાં જુદો વ્યવહાર કરવાનો. કારણ જે દેવ જેનો અર્થી ત્યાં એને આપવું પડે. કારણ એ સંસારી દેવો છે. સંસારી દેવોની સેવા ચિત્ર વિચિત્ર હોય. વિતરાગની સેવા એક જ પ્રકારની, આત્માને વિતરાગ બનાવવાનું. જો ગાથામાં લખ્યું છે દેવો સંસારી અનેક છે જી તેની ભક્તિ વિચિત્ર. સંસારી દેવો અનેક, આજે તમારી અહીંયા ત્રણ ની ચાર ની સ્થાપના છે. કેટલાય દેવદેવી હોય, ભવનપતિ, વ્યંકર, જ્યોતિષ્ક, વૈમાનિક, ને ચારનાય ભવનપતિ દસ ભેદ, વ્યંકર ના આઠ ભેદ, બધા ભેદભાવો કેટલા દેવો હોય? અનેક. એની ભક્તિ પણ અનેક પ્રકારે. કોઈને કઈ ઈચ્છા આપણી જેમ છે, સંસારી જીવો છે. પણ વિતરાગ ભગવાન એક જ એવા છે કે જેની ભક્તિ એક જ રીતે થાય. એ વિતરાગ છે એમનો ઉપદેશ જ આ કે તમે રાગ ને દ્વેષને છોડો અને ત્યાગી બનો, વૈરાગી બનો. મારે કઈ જોઈતું નથી, હું તમને સમજાવું છું તમે વૈરાગી બનો. બસ ભગવાન તો આજ કહે ને આપણને એક જ ભક્તિ. એટલે ભગવાનની પાસે જયારે ચૈતન્ય કરવા જઈએ, દર્શન કરવા જઈએ, પૂજા કરવા જઈએ, ત્યારે ધ્યાન રાખવાનું જેટલો બને એટલો સંસારનો રાગ અને દ્વેષ કેમ ઓછા થાય અને આપણું આત્મા વૈરાગી કેમ બને, વિતરાગી કેમ બને એનું લક્ષ્ય રાખવાનું અને એ પ્રાપ્ત કરવા માટે જ વિતરાગની મૂર્તિ રાખી છે. મને સમજાય છે? આપણે આપણા આત્માને સારો બનાવવો છે એટલે સારું સામે સારો કાચ રાખ્યો છે. કાચમાં જોઈને આપણા માથાને જેમ ઓળીએ એમાં વિતરાગને જોઈને આપણા આત્માને ઓળવાનો એટલે ચોખ્ખો કરવાનો. વાત સમજાય છે? એટલે વિતરાગની ભક્તિ પૂજા રાખી છે. ફરી બોલું કે વિતરાગ ભવન ક્યારે ખુશ ના ખુશ થતા નથી, તમારું કામ કરી આપવાના નથી, આપણને આધીન નથી. એમને જોઈ જોઈને આપણે આપણું કામ કરવાનું છે. દેવદેવીઓમાં બે ત્રણ ભાવો છે. એ તો એમને અવધિ જ્ઞાન છે એટલે આગળ પાછળ ભાવો જોઈ શકે છે. ઉપદ્રવ આવવાના હોય તો અવધિ જ્ઞાનજી જોઈ શકે છે. જોઈ શકે તો દુઃખ તમને ખબર હોય કાલે આવી આપત્તિ આવવાની છે તો તમે એને આથી ઉપાય કરી શકો. એ જ્ઞાન એમની પાસે છે, આપણી પાસે નથી. અવધિ જ્ઞાન એક એની પાસે શક્તિ છે. એક શરીરના બે શરીર બનાવવા, ત્રણ શરીર બનાવવા, કોઈ આપત્તિ આવે તો વધારે શરીર બનાવીને પણ બધું આપત્તિને રોકી શકે. આપણી પાસે એ શક્તિ નથી. એટલે ભગવાનની ભક્તિ કરતી વખતે કોઈ આવો ઉપદ્રવ આવે તો એ એક શરીરને બદલે બે શરીર કહીને પણ ઉપદ્રવને ટાળે. અને આવતીકાલે ઉપદ્રવ આવવાનો હોય તેનું જ્ઞાન છે એટલે એ ઉપદ્રવને ટાળે. એની પાસે અવધિ જ્ઞાન, વૈક્રિય શરીર આ બે લબ્ધિ છે. એના કારણે એ શાસનની રક્ષા સારી કરી શકે એટલે આપણે એની સ્થાપના કરી. જેમ તમે બહુ સુખી હો તો બંગલે ચોકીદાર રાખો. બોલો બંગલે કેમ? કે બંદૂક ચલાવવાનું કામ એ કરી શકે એવું આપણે ના કરી શકીએ. અરે પૈસા વાળા હોઈએ અને કોઈ ચોર લૂંટારા આવે તો એને એ પહોંચી વળે એવું આપણે ના પહોંચી વળીએ. એવી રીતે આપણે ભગવાનની પૂજા સેવામાં જોડાયા હોઈએ ત્યારે કોઈ આવા હલકા જેવો ઉપદ્રવ કરે કે તકલીફ આપે તો આ દેવો નવું શરીર બનાવીને પણ ઉપદ્રવને રોકી શકે અને આપણી કરાતી ભક્તિમાં કંઈ સ્ખલના પડે નહીં એટલે શક્તિવાળાને આપણે ઉભા રાખે. બેંકના દરવાજે પટ્ટાવાળો શું કામ રાખવામાં આવે? તો બેંકનો સાહેબ કેમ નથી ઉભો લીધો? તો એમ અહીંયા આપણું આ કામ નથી એ કરી શકે. અને એને બધું આમના ઉપર પ્રેમ છે, શાસનના રાગી જેવો છે. એટલે પરમાત્માની ઉપર કોઈ તકલીફ આવે, કોઈ વિઘ્નો કરે તો એનો રાગ હોવાથી એ જેટલા ઉપદ્રવમાં રક્ષા કરવામાં સમર્થ છે એટલા આપણે સમર્થ નથી એટલે એની સહાય માગીએ. છતાં એની સહાય ન ચાલે એવું ભયંકર તોફાન આવે તો એ ન પણ બચાવી શકે. આપણી કરે તમારી ભક્તિ સાચી હોય તો કરે. આ ભક્ત
પંડિતજી આપણું પુણ્ય હોય તો મદદ કરી શકે.
હે?
આપણું પુણ્ય હોય તો જ મદદ કરી શકે.
એ તો નિશ્ચયની વાત બરાબર. પણ પુણ્ય છે કે નહીં એ કઈ ખબર છે નહીં. એટલે પુણ્ય હશે એમ માનીને આપણે એને સાહેબ રાખીએ. અમે તમે કોઈ મોટી ઓફિસ ખોલો અને લાખોની લેવડ દેવડ હોય તમારી ઓફિસમાં તમે બંદૂક ગાડી રાખો કે ના રાખો? પછી તમે એમ કહો કે મારું પુણ્ય છે તો એ બચાવ કરવાનો છે. પુણ્ય છે એ બચાવ નહીં કરો, મારે રાખવાની શું જરૂર? એ ન્યાય બરાબર નથી. કેમ કે આપણું પુણ્ય છે કે નહીં એની આપણને ખબર નથી. વ્યવહારથી શું હોય? લાખો રૂપિયા લોકો એક ગામ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતા હોય ને ત્યારે બંદૂક ગાડી ભેગા રાખે ગાડીમાં. ખરું ને બેંકવાળા? એક બેંકની કેસ બીજી બેંકમાં લઈ જતા હોય તો ગાડીમાં પેલા બંદૂક ગાડી ભેગા રાખે. હવે એની ખબર છે કે અહીંયા ચોર લૂંટારા આવશે અહીં નથી આવવાના? એમ આપણી પાસે જ્ઞાન નથી. માટે આપણે કાયમ આ દેવ દેવી સારી છે, પણ ધર્મમાં સુરક્ષિત રહીએ માટે, ખર્ચ ને વૈભવ મળે એ માટે નહીં, આપણી પૂજા નિર્વિઘ્ને થાય એમાં કોઈ વિઘ્ન ના આવે એટલા માટે આ વ્યવહાર છે. નથી એટલે દેરાસરમાં સ્થાપવામાં આવે છે. દેરાસરમાં તમે પૂજામાં બેઠા હો અને તમને કોઈ વિઘ્ન કરવા આવે તો એ દેવ એમાં ઉપકાર કરે, સહાય કરે એ આશયથી, અથવા દેરાસર ઉપર આપત્તિ આવી હોય તો આપણે ન કરી શકીએ એવી શક્તિ એનામાં છે, એટલે એની સ્થાપના કરવામાં
આવે.
નહી, સંસારના ભૂખમાં એને એનો ઉપયોગ નહીં કરવાનો, સંસારના ત્યાગમાં એનો ઉપયોગ કરવાનો. આવી રીતની આ વાત છે. હવે જો ગાતા 16મી, ઇન્દ્રિયાર્થ વગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હે, અસમો શુભકૃતિ ગુણે જી, તેને ફળ ભેદ સંકેત મનમોહન જીંદી મીઠી તારી વાત. ત્રણ જાતનું જ્ઞાન છે, જ્ઞાનના ભેદ પાડે છે. આપણી ઇન્દ્રિયોના વિષયને પોષવા, ઇન્દ્રિયોના માટે જે જ્ઞાન મેળવાય એને બુદ્ધિ કહેવાય. જેટલું સ્કૂલ કોલેજોમાં અત્યારે જ્ઞાન આપવામાં આવે છે એ બધું બુદ્ધિ કહેવાય. કેમ એ ભણી ગણીને આપણી સારી આવક થાય, સારી આવક હોય તો સારો સંસાર જમાવી શકીએ. એ બુદ્ધિ ક્યાં છે આપણી બધી? મૂળ વિષયો કમાવામાં અને ઇન્દ્રિયોના સુખો મેળવવામાં. જ્ઞાન છે આગમ હે, આમ જો, અને જેનાથી શાસ્ત્રો ભણી શકીએ, આગમો ભણી શકીએ, એને કહે જ્ઞાન. પેલું કહે બુદ્ધિ, આગમ. આ સમગ્રની જીવમાં જ્ઞાન હોય એને આગમ શાસ્ત્રો ભણવાની તમન્ના હોય, અને એનાથી આગળ વધીને મોહનો નાશ કરે એવું જે જ્ઞાન, બોલો, મોહનો એવું જે જ્ઞાન છે એને અસમોહ કહેવાય. શું કહેવાય? પહેલી બુદ્ધિ, બીજું જ્ઞાન, ત્રીજું અસમોહ. આ રીતે ત્રણેયના ફળો જુદા છે. બુદ્ધિવાળું જ્ઞાન મળ્યું હોય તો વધારે પૈસા કમાવામાં જીવ જાય, અને બીજું જ્ઞાન મળ્યું હોય તો મોહને જીતવામાં જાય, અને ત્રીજું મળ્યું હોય તો મોહનો વિજય કરે છે. આવા પ્રકારના જ્ઞાનની શાસ્ત્રમાં કક્ષાઓ પાડી છે. સમજાય છે? આદર ક્રિયા અતિ ઘણી જી, વિઘ્ન કરે મમી લલચ્છી, જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, સુભગ્ન ચિન્હ પ્રત્યક્ષ મનમોહનજીનજી મીઠી તારી વાત. હવે છેલ્લું જે જ્ઞાન આવ્યું, ત્રીજું અસંભવ જ્ઞાન, મોહને જીતનારું, એ કેવું જ્ઞાન હોય? તો આદર ક્રિયા, ક્રિયા કરવામાં ઘણો આદર, કોઈ બી સામાયિક પ્રતિક્રમણ, દાન, શિયર, તપ, આવી કોઈ ક્રિયા કરવી હોય તો આમ ખૂબ અહોભાવ હોય. ફોન કરવો ના પડે આવવાનો, જીવ ટાઈમસર આવીને બેસી જાય, આદર છે એને. અને વિઘ્ન ટળે અને કુદરતી સારું કામ કરવાનો ભાવ જાગ્યો હોય તો એમાં વિઘ્નો આપોઆપ ટળી જાય. મિલે લચ્છી, અને આ જે ગુણ મેળવો છે એ ગુણની લક્ષ્મી જીવને મળે, અને સત્વ જાણવાની જિજ્ઞાસા બોલો વધતી જાય, અને બુદ્ધ સેવના જે જ્ઞાની પુરુષો મળે એની સેવામાં જીવ જોડાય, શુભકૃતિ અને સારી ક્રિયા કરનારો બને, આ બધા એના ચિહ્નો છે. આપણામાં આવું જ્ઞાન આવ્યું છે એની આ નિશાની છે. આ ચિહ્નો આવ્યા હોય તો સમજવું કે આપણામાં આવું ઉત્તમ જ્ઞાન આવ્યું છે, નહીતર ખાલી પંડિતાઈ આવી છે એમ જ કહેવાય. વાસ્તવિક જ્ઞાન આવ્યું, કલ્યાણ કરે એવું જ્ઞાન નથી આવ્યું. હવે જો પેલું બુદ્ધિવાળું જ્ઞાન હોય એટલે વિશેષ સુખ આપે એવું, તો સંસાર જ વધે. બુદ્ધિ ક્રિયા ભવ ફળ દે જી, જ્ઞાન ક્રિયા શિવંગ અસમો ક્રિયા એ જી, શીઘ્ર મુક્તિ ફળ સંગમન મોહન જીનજી મીઠી તારી વાત. બુદ્ધિવાળું પહેલું જ્ઞાન હોય તો સંસાર ફળ વધે, કારણ આપણે ભણ્યા છીએ એટલા માટે. એમ સ્કૂલનું ભણીએ, કોલેજનું ભણીએ, ખેતી આગળ ભણીએ, પૈસા કેમ વધારે કમાઈએ, ઊંચું પદ કેમ મળે, મેનેજર થઈએ, કઈક બોલો ઊંચી ડિગ્રી મળે તો કરવાનું કામ ઓછું, પગાર મોટો, એમાં સંસારનું સુખ કેમ મળે એવું જ્ઞાન, એ બુદ્ધિ. અને બીજું વિષયો ઉપરનો રાગ ઘટે અને આત્મા વૈરાગી બને એવું જ્ઞાન, એ જ્ઞાન. જ્ઞાન ક્રિયા શિવંગ એ મુક્તિનું અંગ. અને અસંભવ ક્રિયાવાળું ત્રીજું જ્ઞાન આવે તો આમ જીવ તરત મોક્ષે જાય. આ મોહને જીતનારું જ્ઞાન આવ્યું ના, મોહને. હા, બીજું અને ત્રીજું બે જ્ઞાન જીવને ઉપકાર કરનારા, અને પેલું જ્ઞાન જીવને સંસારમાં રખડાવવાનું. ભૂતગલ રચના કારમીજી ત્યાં જચિત ન લીન, એક મારક જે શિવતણોજી, ભેદ રહે જગત દીન મનમોહનજીનજી, મીઠી તારી વાત. આ જગતમાં પૂતગલોની રચના કારમી છે, એટલા બધા પૂતગલો રંગબેરંગી હોય છે કે જે એમાં અંજાઈ જાય છે, મોહાંત બની જાય છે. કોઈનું પણ તમે જો શરીરનું રૂપ જોઈને આપણે અંજાઈ જઈએ, રાગી બની જઈએ, અને આ જીવને એમાં સંસારમાં ફસાવનાર બને છે. માટે જેનું ચિત્ત એમાં લીન નથી બનતું, ગમે એવા પૂતગલો આવે તો એમાં જેનું ચિત્ત અંજાતું નથી, એ જીવ મુક્તિને પામે. એક જ માર્ગ શિવતણો, ગમે એવા પૂતગલો અનુકૂળ કે પ્રતિકૂળ આવે, કઈ અંજાવાનું નહીં, કઈ જોડાવાનું નહીં, કઈ મારાપણાનું પરિણામ લાવવાનું નહીં. આ જ મુક્તિનો માર્ગ છે. અને જે જીવ આ માર્ગે ચાલે એ જીવ આ ભવે કે બીજા ભવે અવશ્ય મોક્ષે જાય, જાય ને જાય. શિષ્ય ભણી જીને દેશનાજી, કઈ જન પરિણતિ ભિન્ન, કહે મુનિ નિન હે દેશનાજી, પરમારથી અભિન્ન મનમોહનજીનજી, મીઠી તારી વાત. ભગવાનની દેશના કાયમ એક જ પ્રકારની હોય, સંસારનો મોહ ઘટાડે એવી એક જ પ્રકારની. છતાં આ ગુરુ જે છે એ દેશ આ દેશનાને જુદી જુદી રીતે સમજાવે. સાંભળનારા જીવોની જેવી કક્ષા હોય, પાત્રતા, એને અનુસરીને સમજાવે. હવે જેમ આપણે સાંભળનાર જૈનો આવ્યા છીએ તો બટાકા, ડુંગળી, લસણ, ગાજર, કંદમૂળ ન ખાવું, આવું સમજાવાય. જેમાં ઘણા જીવની હિંસા થાય, દુરાચાર ન સેવો, અબ્રહ્મ ન સેવવું, આવું બધું સમજાવે, બરોબર. અને હમણાં ભીલ લોકો કે પટેલ લોકો સાંભળવા આવ્યા હોય તો કોઈ જીવને મારવો નહીં, બધો પશુને, પક્ષીને, જેમ આપણામાં જીવ છે એનામાં જીવ છે, આવી અહિંસાની જ મુખ્ય વાત કરે. કારણ કે એ જીવ હિંસામાં રોકાયેલા જીવો છે, એને આ અહીં તમને સમજાઈએ એવા જેમને સમજાઈ કઈ ના સમજવું પડે. એટલે એવા જીવને હિંસાના ત્યાગની વાત સમજાવવાની, અહીંયા વિષય કસાયના ત્યાગની વાત સમજાવવાની. અને સાધુ થયા હોય એને ઉપદેશ આપે ગુરુજી તો રાગ દ્વેષ ઓછા કરવા, મમતા ઓછી કરવી, એવું સમજાવે. એ જ વાત આમાં સમજાવે કે નય સમજીને ગુરુઓ ધર્મની દેશના આપે તો બધાનો પરમાર્થી અભિન્ન, બધાનો ભાવાર્થ એક જ, જીવ કેમ માર્ગે આવે. સમજાય છે? નાના જીવો હોય, બાળ જીવો, તો એને સમજાય એવી રીતે વાત કરે. અને મોટા જીવો હોય એને સમજાય એવી રીતે વાત કરે. એટલે પાત્રતાના કારણે વાત જુદી જુદી હોય પણ બધાનો ભાવાર્થ. શબ્દ ભેદ ઝઘડો કિસ્યો જી, પરમાર્થ જો એક. આમ જો નાના બાળકોને સમજાવો કે મોટાને સમજાવો, શબ્દ જુદા જુદા નીકળે પણ સમજાવનારનો ભાવ એક જ હોય, આ જીવ માર્ગે કેમ આવે. એટલે આવો શબ્દ ભેદનો ઝઘડો નહીં કરવાનો. જેમ ગંગા નદીને ગંગા કહો કે સુર નદી કહો, બંનેનો અર્થ એક જ થાય. ક્યાંક કાવ્ય બનાવવું હોય બે અક્ષરો ખૂટતા ગંગા શબ્દ વપરાય, સારા અક્ષર ખૂટતા સુર નદી શબ્દ વપરાય, એટલે એનો ઝઘડો હતો. એમ ક્યાંક ગુરુજીએ ગામડિયા માણસો બેઠા હોય સાંભળનારા તો એને અનુસરીને દેશના આપી હોય, ક્યાંક ભણેલા ગણા બેઠા હોય એને અનુસરીને દેશના આપી હોય, તો આપણે ઝઘડો નહીં કરવાનો. તમે કાલ તો આમ સમજાવતા, આજે આમ સમજાવો, આવું કેમ? હવે કાલે સાંભળનારા જીવો જુદા હતા, આવું બને ના? જેવી જેની કક્ષા, હું આપણે બધાને માર્ગે લાવવા છે. હવે નાની કક્ષાવાળા જીવોને નાનું નાનું સમજાવી માર્ગે લવાય, મોટી કક્ષાના જીવોને મોટી વાત સમજાવીને માર્ગે લવાય. માટે જેવી મહાત્મા પુરુષોને યોગ્યતા દેખાય એવી દેશના આપે. કયા ગામમાં અહીંયા ગુજરાતમાં વિચારતા હોય તો ગુજરાતી ભાષાને દેશના આપે. એ જ મારા સાહેબ ધારો કે મારવાડમાં ગયા હોય હિન્દી ભાષાને દેશના આપે. પણ સમજે છે કે આ જીવો ગુજરાતીમાં સમજી શકવાના નથી, એટલે એ બધું સમજાવનારાને જોવાનું, તમારે એનો તર્ક નહીં કરવાનો. આમ કેમ કર્યું સાહેબ? એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના જાણકાર છે. ધર્મ સમાજ એક પ્રણામી તે જ મીત પ્રગટે ધર્મ સંન્યાસ તો ઝઘડો ધૂણતાણો જી મુન્ય કવણ અભ્યાસ મન મોહનજીજી મીઠી ચારી વાર. જેમ જેમ જીવ ઉપરના ગુંઠાણામાં જાય ને એમ નીચેના ધર્મના સ્થાનો પણ છોડી દે. જેમ અત્યારે આપણે એકાશનો બેસનો આંબી ઉપવાસ કરીએ બરોબર, અને શિવનાન પામી જાય અંચાય કર્મનો ક્ષય થઈ જાય, પછી આવો આહારનો કોઈ કંટ્રોલ નહીં. અસમજાણો આપણે અંતરાય કર્મ વાળા છીએ એટલે અંતરાય થોડું આવું કરવું પડે. એવી રીતે જેમ જેમ જ્ઞાનાવરણી કર્મ છે એટલે આપણે જ્ઞાનની આસાધના ન થાય એવી રીતે વર્તવું પડે. જયારે કિરણાન પ્રગટ થઈ જાય ત્યારે ભગવાન રાત્રે દેખે ને દિવસે દેખે, એટલે જેમ બધું અવસ્થા બદલાય એમ વ્યવહાર બદલાતો જાય. મને આવો ઝઘડો એમાં કરવો નહીં. આપણો વ્યવહાર કેવડીમાં ના હોય, કેવડીનો વ્યવહાર આપણામાં ના હોય. અભિનેવે સઘળો ત્યજીજી ચાર લઈ જેને દ્રષ્ટિ તે લેશે હવે પાંચમીજી શ્વેષ અમૃત ઘન વૃષ્ટિ મનમોહનજીનજી મીઠી તારી વાણ. આ ચોથી દ્રષ્ટિમાં જીવ જેમ જેમ આગળ વધે એમ અભિનિવેશ એટલે આગ્રહ, આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ, હું કહું એ જ બરાબર, આવો આગ્રહ ક્યારેય રાખે નહીં, આગ્રહનો ત્યાગ કરે. કેમ? હું છદ્મ છું, કેવનાન વિનાનો છું, સૌ પુરુમાનું એકે આવડતું નથી, તો ભાઈ હું કહું એ હાચું એમ કેમ બને? મારી એ ભૂલ હોઈ શકે છે, માટે હું જ્ઞાનીની વાત સાંભળું, મારી વાત આગળ ના કરું. આવો એને દુરાગત છૂટી જાય અને દ્રષ્ટિ એટલી નિર્મળ બની જાય કે પોતાની દ્રષ્ટિને આગળ કરવા કરતા નાની સમજાવે એને બરાબર સાંભળે સમજે એને વિચારે હું ક્યાં છું. અને આવો ઉત્તમ ભાવો આવવાથી જેને ચાર દ્રષ્ટિ મેળવી છે એ જ ચાર દ્રષ્ટિ પૂરી કરીને હવે પાંચમી દ્રષ્ટિમાં જશે અને સમ્યક્ત્વ પામશે, એટલો નિર્મળ બની જાય. સમજાય છે? આડાવડા વિચારો નહીં, મોહના ભાવો નહીં, જ્ઞાનીને અનુસરવાના ભાવો પોતાની બુદ્ધિને આગળ કરે નહીં ઘણી. અને હું અજ્ઞાની છું, કેવળ જ્ઞાની, જેટલું જ્ઞાન મારામાં કશું છે નહીં, મારે મારી ભૂલ પણ થાય, મારે જ્ઞાનીને અનુસરવું જોઈએ, એમને કે એમ મારે કરવું જોઈએ, આવા વિચારો વાળો બને એટલે દ્રષ્ટિ સાચી બને, એમાંથી સમ્યક દ્રષ્ટિ પણ આવે. આ પ્રમાણે આપણે ચાર ઢાળ પૂરી કરી પાંચમી ઢાળ જે હવે ખાલી જેટલું થશે એટલું સમજાવશું બરોબર. ના, આ કરણલબ્ધિમાં છે. હા, એ જો કરણલબ્ધિમાં આવ્યો અને એમ જ હવે ધીમે ધીમે ભાવલબ્ધિમાં જશે અને સમ્યક તો પાંચમી દ્રષ્ટિમાં આવશે. સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકા છે. હવે બેસતા કીધું ને આપણે સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકા છે. એનાથી ત્રણ કરણ કરે યથા પ્રવૃત્ત બહુ અપૂર્વ, એનાથી સમ્યક્ત્વની બહુ નજીકમાં આવ્યો, હવે સમ્યક્ત્વ પામશે એ વાત પાંચમી દ્રષ્ટિમાં એ કરવાના છે. હા, પહેલા કોઈ દિવસ નથી આવ્યા એવા ઊંચા પરિણામ એના અપૂર્વ કરણ. આવા પરિણામ આયા એટલે રાગ જે ઢીલા પડે, રાગ જે ઢીલા પડે એટલે સમ્યક્ત્વ પ્રગટ થાય. બોલો, કઈ પૂછવું છે? બોલો ભાઈ. પેલું તમે દુઆ બોલો, મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.